સાધનાનો પાંચમો દિવસ પૂરો થયો. પાંચમો દિવસ પૂરો થયો. શિબિરનો અડધો સમય ગયો. જે ગયો એ ગયો, પણ જે બાકી બચ્યો છે એમાં સમજદાર માણસની સમજદારી એ વાતમાં છે કે જે સમય હાથમાં છે તેનો વધુમાં વધુ સારો લાભ ઉઠાવે. પણ શું કરે, બિચારો નવો નવો સાધક, જુદી જુદી પરંપરાઓમાંથી આવતા લોકો, જુદી જુદી દાર્શનિક માન્યતાઓમાંથી આવનારા લોકો, જે પરંપરાગત માન્યતામાં જન્મ્યો, ઉછર્યો અને તેણે બુદ્ધિ પર બહુ જાડા જાડા લેપ લગાવ્યા, તેને અહીં આવતા જ શંકાઓ જાગે છે, સંશય જાગે છે. અમારી અમુક માન્યતાનું શું થયું? અમારી અમુક પરંપરાગત દાર્શનિક માન્યતા, તેની તો કોઈ ચર્ચા જ નથી, તેનું તો કોઈ ધ્યાન જ નથી. આ તે કેવું ધ્યાન છે? અમે શું કરી રહ્યા છીએ? ક્યાંક ખોટે રસ્તે તો નથી ચડી ગયા ને? મનમાં આ પ્રકારનો સંશય ઉઠવો સ્વાભાવિક છે, કારણ કે ભારતની આ બહુ પુરાતન સાધના હોવા છતાં પણ આજે તો ભારત માટે બિલકુલ નવી સાધના છે. કદી સાંભળ્યું નથી એવું તે કંઈ હોય કે કેવળ શરીરને જુઓ, તેની સંવેદનાઓને જુઓ અને તેનાથી તમારા રાગ નીકળી જશે, દ્વેષ નીકળી જશે, મુક્ત થઈ જવાશે. કેવી વાત છે આ? તો જેટલી પરંપરાગત દાર્શનિક માન્યતાઓ છે એમનું કંઈ મહત્વ જ નહીં, એમનું કંઈ સ્થાન જ નહીં મુક્તિમાં? એવા સંશય, એવી શંકાઓ જાગવી બહુ સ્વાભાવિક છે. પણ એક દિવસ વીતે છે, બે દિવસ વીતે છે, ત્રણ દિવસ, ચાર દિવસ, પાંચ દિવસ, તો કંઈક તો આ સાંજના પ્રવચનોથી, પરંતુ ફક્ત પ્રવચનોથી નથી થતું. એક તર્ક ઉઠશે તો દસ તર્ક તેનાથી વિપરીત પણ ઉઠી શકે છે. મુખ્ય વાત એ છે કે થોડું ઘણું કામ કરતો રહ્યો, પાંચ દિવસો સુધી થોડું ઘણું કામ કરતો રહ્યો અને પ્રવચનથી બુદ્ધિના સ્તર પર તો સમજતો રહ્યો, કામ કરતો રહ્યો તો અનુભૂતિના સ્તર પર પણ કંઈક સમજતો રહ્યો, તો જરા જરા શંકાઓ દૂર થવા લાગી. બધી શંકાઓ દૂર થઈ ગઈ એવું નથી કહેતો, કોઈ કોઈને શંકાઓ દૂર થઈ પણ જાય છે. બધી શંકાઓ દૂર નથી થઈ, છતાં પણ આટલી વાત જો કોઈ સમજદાર માણસ હશે, બુદ્ધિપ્રધાન વ્યક્તિ હશે, અંધવિશ્વાસોમાં બહુ ડૂબેલો નહીં હોય, તો એટલી વાત તો પાંચ દિવસ પૂરા થતાં થતાં તેની સમજમાં આવવા લાગશે. ભાઈ, વાત તો કંઈક યુક્તિસંગત લાગે છે, બુદ્ધિસંગત લાગે છે, નકામી વાત નથી લાગતી, ચાલો કરીને તો જો. આપણે ક્યાં એમના સંપ્રદાય, એમની દાર્શનિક માન્યતામાં બંધાઈ ગયા? કરીને તો જોઈએ. તો બસ એટલું જ આવી જાય પાંચ દિવસમાં કે કરીને તો જોઉં. તો બાકીના જે પાંચ દિવસો છે તે બહુ નિષ્ઠાથી કામ કરશે, લગનથી કામ કરશે, કરીને જોવું છે ને. હું કરવામાં જ ખચકાતો રહીશ તો ચકાસણી કેવી રીતે કરીશ? આ વિદ્યા સાચી છે, ખોટી છે, કલ્યાણકારી છે, નથી, કેવી રીતે ચકાસી શકીશ? જ્યાં સુધી સ્વયં કરી નહીં લઉં, તો અમે જોયું કે શિબિરોમાં જે જે સમજદાર લોકો આવે છે તેઓ પાંચ દિવસ પછી બહુ લગનથી કામ કરે છે, અને બહુ લગનથી કરવું જ જોઈએ, નિષ્ઠાથી કરવું જ જોઈએ. કામ કરશે તો પરિણામ આવશે. કેવળ બુદ્ધિના સ્તર પર ધર્મને સમજતા પણ જશે, ધર્મની બધી વાતોનો સ્વીકાર પણ કરી લેશે કે આ જ ઠીક છે, આ જ ઠીક છે, તેથી લાભ ન થયો. જે વાસ્તવિક લાભ છે તે તો અનુભવ દ્વારા જ થશે. તો આ જે કામ શરૂ કર્યું તે સચ્ચાઈને અનુભૂતિથી સમજવાનું કામ શરૂ કર્યું. ફક્ત બુદ્ધિ દ્વારા સમજવાનું હોત તો આવા પ્રવચન પોતાના ઘરે રહીને બહાર ક્યાંક હોલમાં પ્રબંધ થઈ જાત અને દરરોજ સાંજના આવીને દસ દિવસના પ્રવચન સાંભળી લેત, બુદ્ધિના સ્તર પર આ વાત સમજી લેત, બહુ થાત તો પ્રશ્ન પૂછી લેત. તો શા માટે આપણા દસ દિવસ અહીં ખરાબ કરીએ? બુદ્ધિના સ્તરે સમજવા માટે ધર્મ નથી હોતો. આધ્યાત્મ ત્યારે જ આધ્યાત્મ છે કે જ્યારે તે અનુભૂતિ પર ઉતરે. કોઈ માણસ કહે કે જેટલી લૌકિક સચ્ચાઈઓ છે તે બધી અનુભૂતિ પર ઉતારીને જ માનીશ, તો પાગલ માણસ છે. પરંતુ આધ્યાત્મની વાતો છે, ચિત્તને વિકારોથી બિલકુલ વિમુક્ત કરી લેવાની જેટલી વાતો છે તે અનુભૂતિ વિના સ્પષ્ટ નથી થતી. સાંસારિક વાતોમાં અનુભૂતિ જરૂરી નથી. જેમ કે કોઈ હળાહળ ઝેર પડ્યું છે, જેને પીતા જ પ્રાણ ચાલુ જાય, અને કોઈ પાગલ માણસ એમ કહે કે જ્યાં સુધી પીને જોઈ ન લઉં ત્યાં સુધી હું માનવાનું નથી, તો પીને શું જોશે, શું માનશે? ત્યાં સુધીમાં તો પ્રાણ જ ચાલ્યા જશે. લોકીય વાતોમાં આપણે અનુભવ કરીને જાણીએ એ આવશ્યક નથી હોતું. બીજાઓએ અનુભવ કર્યો તેનો આપણે લાભ ઉઠાવી લઈએ. આધ્યાત્મનું ક્ષેત્ર એવું છે કે બીજાઓએ અનુભવ કર્યો અને તેનો લાભ આપણે ઉઠાવી લઈએ એમ થતું નથી. દરેક વ્યક્તિએ સ્વયં અનુભવ કરવો પડે છે, કેમ કે અનુભવ દ્વારા જ અંદર જે ગાંઠો બાંધવાનો સ્વભાવ છે તેને તોડી શકે છે. બુદ્ધિના ચિંતન દ્વારા તોડી શકાતા નથી. બુદ્ધિનું ચિંતન કલ્યાણકારી છે, આપણને પ્રેરણા જગાડવા માટે, આપણને માર્ગદર્શન આપવા માટે બસ. અને એટલું જ કરીને રહી ગયા તો વાત બનતી નથી. આપણા મનને ઊંડાણ સુધી સુધારવું છે. બુદ્ધિનું ચિંતન આપણા મનને ઉપર ઉપરના સ્તર સુધી સુધારી દેશે. મનનો જે હિસ્સો ચિંતન મનન કરે છે તે વારંવારના સારા ચિંતનથી નિર્મલ થતો જશે. તે સમજતો જશે કે રાગ ન કરવો જોઈએ, દ્વેષ ન કરવો જોઈએ, બહારનું આલંબન કેટલુંય પ્રિય કેમ ન લાગે આપણે રાગ કરીશું નહીં, બહારનું આલંબન કેટલુંય અપ્રિય કેમ ન લાગે આપણે દ્વેષ કરીશું નહીં, એવું તે પોતાની જાતને સમજાવતો રહેશે. તેની બુદ્ધિ નિર્મળ થતી જશે, જીવનમાં તેનો લાભ પણ મળશે, પણ મૂળ નહીં સુધરે. મૂળ સુધારવા માટે આપણે આપણા અંતરમનને સુધારવું પડશે. જ્યારે ભારતમાં લોકો સાધનાની વિધિઓ ભૂલી ગયા ત્યારે શરીરને કેવી રીતે કષ્ટ આપીએ? શરીરને તપાવવાથી ઠીક થઈ જશે, તેનાથી મુક્ત થઈ જવાશે, કારણ કે મનની વાત જ ભૂલી ગયા. મનને કેવી રીતે સુધારીએ એ વિદ્યા જ લુપ્ત થઈ ગઈ. મનને સુધાર્યા વગર કામ થતું નથી. મહાવીર સ્વામીના જીવનકાળની એક ઘટના. કોઈ એક દેશનો રાજા, તેના મનમાં વિરક્તિ જાગી, રાજપાટ છોડીને સંન્યાસી થઈ ગયો અને ઊભો ઊભો ઘોર તપ કરી રહ્યો છે. કોઈ તે રસ્તેથી નીકળ્યું અને તેણે ભગવાન મહાવીરને કહ્યું, મહારાજ, અમુક રાજા બધું ત્યાગી ઘોર તપ કરી રહ્યો છે, અત્યારે તેનું મૃત્યુ થઈ જાય તો મહારાજ સદગતિ થશે ને તેની, કારણ કે આટલો તપી રહ્યો છે. ભગવાન મહાવીરે કહ્યું, નહીં રે, અત્યારે મરી જાય તો ઘોર નરકમાં જશે. થોડો સમય પછી કોઈ બીજો સંદેશવાહક આવ્યો. તેણે કહ્યું, મહારાજ, પેલો રાજા તપી રહ્યો હતો ને તે મરી ગયો. મરી ગયો? તો કહે છે તેની સદગતિ થઈ ગઈ. અરે, થોડી મિનિટો પહેલાં આપ કહેતા હતા કે આ મરશે તો નરકમાં જશે અને હવે કહેવા લાગ્યા કે સદગતિ થઈ ગઈ. આવી વ્યક્તિઓ ખોટું ન બોલે. સમજાવ્યું, જો જે વખતે પહેલી ખબર આવી કે આ વ્યક્તિ ઘોર તપ કરી રહ્યા છે ત્યારે મેં મારા બોધિચિત્તથી તેના ચિત્તને જોયું કે તેના ચિત્તની શી અવસ્થા છે. એ વખતે તેના ચિત્તમાં બહુ ક્રોધ જાગ્યો હતો, બહુ દ્વેષ જાગ્યો હતો, કેમ કે તપતા તપતા તેણે જોયું કે તેની સામેથી એક સેના જઈ રહી છે અને તે તેના દુશ્મનોની સેના છે અને તે એના રાજ્ય પર હુમલો કરવા જઈ રહી છે. તો એ દુશ્મન તરફ તેના મનમાં ભારે ક્રોધ, ભારે દ્વેષ જાગ્યો છે. જીવનના અંતિમ ચિત્તની આ અવસ્થા કે ક્રોધ જાગ્યો છે, દ્વેષ જાગ્યો છે અને એ સમયે મૃત્યુ થઈ જાય તો નારકી અવસ્થા છે ને, નરકમાં જશે, બીજે ક્યાં જશે? થોડી વાર પછી તેને ભાન થાય છે, અરે હું શું કરવા લાગ્યો, મારે તો મારા ચિત્તને સમતામાં સ્થાપિત કરવાનું છે, બહારની વાતો સાથે શી લેવા દેવા, ભીતર શું થઈ રહ્યું છે? ક્રોધ જાગ્યો ને, આ ક્રોધને જોઈને મારા મનને ક્રોધથી વિહીન કરવાનું છે. લાગી ગયો પોતાના કામમાં અને ચિત્ત સમતામાં આવ્યું અને મૃત્યુ થઈ ગયું. તો કહે છે, જ્યારે મારી પાસે આ સમાચાર આવ્યા કે મૃત્યુ થઈ ગયું ત્યારે મેં જાણ્યું, અરે આ સમયે તો તેનું ચિત્ત ક્રોધવિહીન હતું, દ્વેષવિહીન હતું, તો સદગતિ આપોઆપ થઈ ગઈ. બંને અવસ્થાઓમાં શરીરથી તો સમાન રીતે જ તપી રહ્યો હતો, જે વખતે મનમાં ક્રોધ જગાવી રહ્યો હતો ત્યારે પણ ઊભો ઊભો એવી જ રીતે તપી રહ્યો હતો અને જે પળે ચિત્ત સમતામાં આવ્યું અને મૃત્યુ પ્રાપ્ત થયું એ સમયે પણ એમ જ તપી રહ્યો. શરીરને તપાવવાથી, શરીરને દંડ આપવાથી કોઈ વ્યક્તિ એમ સમજે કે મારા વિકારોની, મારા કર્મોની નિર્જરા થઈ જશે, ભટકી ગયો. ધર્મનું સાચું સ્વરૂપ જ્યારે સમાપ્ત થઈ જાય છે ત્યારે આ પ્રકારની વાતો ચાલે છે. મૂળ સાધનાની વિધિ લોકો ભૂલી જાય છે. મૂળ વાત પોતાના મનને કેવી રીતે સુધારીએ. મનને ફક્ત ઉપર ઉપરના સ્તર પર સુધારવાનું હોત તો આપણે ફક્ત ચિંતન મનન સુધી સુધારી લેત. આપણે મનને ઊંડાણ સુધી સુધારવાનું છે, મૂળિયા સુધી સુધારવાનું છે અને મનના મૂળિયા શરીર સાથે જોડાયેલા છે. જે વ્યક્તિ ફક્ત શરીરને કષ્ટ આપીને મુક્ત થવાની વાત માને છે તે એક અતિમાં પડી ગયો, તેને હોશ નથી, તે મુક્ત નથી થઈ શકતો. એવી જ રીતે ફક્ત ચિંતન મનન દ્વારા હું મારા ચિત્તને રાગવિહીન કરી લઈશ, દ્વેષવિહીન કરી લઈશ, શરીર સાથે શું લેવા દેવા છે, તે બીજી અતિમાં પડી ગયો, મુક્ત ન થયો. બંનેને સાથે લઈને ચાલવું પડે છે. એટલા માટે ચાલવું પડે છે કે આપણું અંતરમન શરીરની સાથે પ્રતિક્ષણ જોડાયેલું રહે છે. જેને આપણે કહીએ છીએ કે સચ્ચાઈને અનુભૂતિથી જાણો, તો શેનો અનુભવ? ભારતની પુરાતન ભાષામાં શરીર પર જે વેદન થાય છે, અનુભૂતિ થાય છે, વેદના થાય છે, સુખદ હોય દુઃખદ હોય, તેને સ્વવેદન કહેવાતું હતું. ચિંતન દ્વારા કોઈ વાતને કહીએ, મને સારી લાગી, મને ખરાબ લાગી, તો માત્ર ઉપર ઉપરની જ વાત થઈ, અનુભૂતિની વાત ન થઈ. એટલા માટે આ બધું કામ કરી રહ્યા છીએ, માથાથી પગ સુધી, અને હવે આજ રાતથી પગથી માથા સુધી, માથાથી પગ સુધી અને પગથી માથા સુધી આ જે ચક્કર લગાવીએ છીએ તે આ શરીરના રૂપનું કે આકૃતિનું દર્શન નથી કરી રહ્યા, શરીરનો અનુભવ કરી રહ્યા છીએ. સચ્ચાઈને અનુભવથી જાણવી છે. શરીરનો અનુભવ થઈ રહ્યો છે કે નહીં? માથા પર મન ગયું તો અનુભવ થઈ રહ્યો છે કે નહીં? ચહેરા પર મન ગયું તો અનુભવ થઈ રહ્યો છે કે નહીં? વેદન થઈ રહ્યું છે એટલે કે કોઈ વેદના થઈ રહી છે કે નહીં? સુખદ હોય દુઃખદ હોય તેને આજે આપણે સંવેદના કહીએ છીએ. કેમ કે વેદના કહેવાથી માત્ર દુઃખ જ સમજાશે. તો સંવેદના થઈ રહી છે કે નહીં? તો અનુભવ થઈ રહ્યો છે. જ્યાં કોઈ સંવેદના નથી થઈ રહી એ સ્થાનનો આપણને અનુભવ થતો નથી. જ્યાં મૂર્છા છે ત્યાં આપણે નથી કહી શકતા કે આપણને આ સ્થાનનો અનુભવ થઈ ગયો. ત્યાં કોઈ સંવેદના જાગી તો કહી શકીએ કે આનો અનુભવ થઈ ગયો. એમ શરીરના અણુ અણુનો અનુભવ કરવા માટે માથાથી પગ સુધી ચક્કર લગાવીએ છીએ. પરંતુ માત્ર અનુભવ કરી લેવો એ જ આપણું લક્ષ્ય નથી. તે તો એક પક્ષ છે. એનો હવે બીજો પક્ષ એ કે અનુભવ થઈ રહ્યો છે અને આપણે પ્રતિક્રિયા નથી કરતા. આપણને સંવેદનાઓના સ્તરે, શરીરના સ્તરે દુઃખદ અનુભૂતિ થઈ રહી છે, પરંતુ આપણે દ્વેષ નથી જગાવતા. એ જ રીતે કોઈને સુખદ સંવેદના આજે થવા લાગી અથવા આગળ જતા થવા લાગે તો રાગ જગાવતા નથી. ભલે સુખદ હોય કે દુઃખદ હોય, આપણે તો સમજીએ છીએ કે જો ભાઈ આ ઉત્પન્ન થયો, અનુભવ થયો, ઉત્પત્તિ થઈ, નષ્ટ થઈ, ઉદય થયો, ભય થયો, આ અનિત્ય છે, આ નશ્વર છે, આ ભંગુર છે, આ પરિવર્તનશીલ છે, એનો સ્વભાવ છે બદલાતા રહેવું, બદલાતા રહેવું. એના તરફ શું રાગ કરીએ, શું દ્વેષ કરીએ? તો રાગ કરવાના, દ્વેષ કરવાના સ્વભાવને પલટવાનું કામ કરી રહ્યા છીએ. આ કોઈ કર્મકાંડ નથી કે માથાથી પગ સુધી, પગથી માથા સુધી ચક્કર માર્યા. વાદળોની ઉપર કોઈ ભગવાન બુદ્ધ બેઠા નથી બધાની ખાતા વહી લઈને, કે જે બધાના ખાતામાં નોંધ કરે કે આણે કેટલા ચક્કર લગાવ્યા, આણે 100 ચક્કર લગાવ્યા, આણે 1000 ચક્કર લગાવ્યા, 2000 ચક્કર લગાવ્યા. ત્યાં બધાના એકાઉન્ટ નથી કે તે મરશે તો બુદ્ધ ભગવાન 100 ચક્કરવાળા માટે આ દરવાજો ખોલશે, 1000 ચક્કરવાળા માટે પેલો દરવાજો ખોલશે. અરે કોઈ દરવાજો ખોલવાવાળો નથી, આપણે જ આપણો દરવાજો ખોલનારા છીએ. ના સમજ છીએ તો નરકનો દરવાજો ખોલીએ છીએ, પશુ યોનિનો દરવાજો ખોલીએ છીએ. સમજદાર છીએ તો મનુષ્ય યોનિનો દરવાજો ખુલશે, દેવ યોનિનો દરવાજો ખુલશે, અને વધારે સમજદાર છીએ તો બ્રહ્મ યોનિનો દરવાજો ખોલીશું, બ્રાહ્મિક આનંદ ભોગવીશું, એથી વધારે સમજદાર તો મુક્તિનો દરવાજો ખોલીશું. દરવાજાની ચાવી આપણા હાથમાં છે, આપણે એનો ઉપયોગ જ કરવા ન ઈચ્છીએ તો કોણ જવાબદાર છે? બીજું કોઈ ખોલતું ખોલાવતું નથી. આ બધું કામ એટલા માટે કરી રહ્યા છીએ કે એક બાજુ તો આપણને શરીર પર સંવેદનાના સ્તરે સચ્ચાઈની અનુભૂતિ થાય, અને બીજી તરફ એ અનુભૂતિને જાણીને આપણે તટસ્થ રહી જઈએ, દ્રષ્ટાભાવમાં રહી જઈએ, સાક્ષીભાવમાં રહી જઈએ. ઘટના ઘટી રહી છે અને તે ફક્ત જાણી રહ્યા છીએ, બીજું કશું કરવાનું નથી. ઘટના ઘટી, આપણે જાણી, બસ જાણી, કેવળ જાણી, બીજું કશું ના કર્યું. ન રાગ જગાવ્યો, ન દ્વેષ જગાવ્યો, ન તેને સારી માની. અરે જે અનિત્ય છે તેને શું સારી માને, શું ખરાબ માને? આ રીતે આપણે સચ્ચાઈને જોવાનું કામ શરૂ કર્યું. સચ્ચાઈને જોવાનું કામ કરે છે એટલે કે કોઈ કલ્પનાને નજીક આવવા દેતા નથી. કોઈ સાંભળેલી વાત કેટલીય સાચી કેમ ન હોય, કોઈ વાંચેલી વાત કેટલીય સાચી કેમ ન હોય, જ્યાં સુધી મારી અનુભૂતિ પર નહીં ઉતરે ત્યાં સુધી મારી સાધનાનું આલંબન બની શકતી નથી. તેને આધાર બનાવીને જો હું સાધના કરવા લાગું, ધ્યાન કરવા લાગું, તો કલ્પનાનું જ કરીશ ને, કારણ કે મને તો અનુભૂતિ તો થઈ નથી. કોઈએ કહી દીધું આવું આવું છે, નિત્ય શાશ્વત છે, ધ્રુવ છે, બાકી બધું અનિત્ય છે. આપણે આ નિત્યનો અનુભવ જ નથી કર્યો તો આપણે શું કરીશું? તેનું ધ્યાન કેવી રીતે કરીશું? કલ્પનાથી જ કરીશું ને. કોઈએ કહ્યું અને આપણે માની રહ્યા છીએ. અનિત્યનો તો અનુભવ થઈ રહ્યો છે, કલ્પનાની વાત નથી, આ અનિત્યનો અનુભવ થઈ રહ્યો છે. તેને જાણતા જાણતા આ અનિત્યની સાથે જે તાદાત્મ્ય સ્થાપિત કરી લીધું, હું મારાના ભાવનો સ્થાપિત કરી લીધું, તેનાથી છુટકારો પામતા જઈશું. આ અનિત્ય પ્રત્યે જે તાદાત્મ્ય સ્થાપિત કરીને તેને સારું માનીને રાગ પેદા કરવા લાગ્યા, એ સ્વભાવથી મુક્ત થતા જઈશું, મુક્ત થતા જઈશું. આમ ઉપરની સપાટીથી લઈને ચિત્તના ઊંડાણ સુધી આપણે પોતાના માનસને સુધારી લઈશું. આ પ્રકારના રાગ અને દ્વેષની નવી ગાંઠો બાંધતા નથી, નવા કર્મ આપણે બનાવતા નથી, અને જૂના જેટલા છે તે નીકળી રહ્યા છે. કાઢતા જઈએ છીએ, કાઢતા જઈએ છીએ. આ સાધનાથી એ થશે કે એક અવસ્થા એવી આવશે કે જૂના બધા નીકળી ગયા, નવા બનાવતા નથી, ત્યારે ચિત્ત અને શરીરના પરેની જે અવસ્થા છે તે સાચે જ નિત્ય છે, શાશ્વત છે, ધ્રુવ છે, એકરસ છે, કુટસ્થ છે. તેને ત્યારે જાણીશું જ્યારે આપણે આપણા મનના વિકારો કાઢી નાખીશું. વિકારો કાઢ્યા વગર એ સ્થિતિનો અનુભવ થતો નથી. જે જે લોકોએ આ અનુભવ્યું અને એમણે એના વિશે કહ્યું તો જૂઠું નથી કહેતા, પરંતુ આપણે કેવળ માનીને અટકી જઈએ તો આપણને શું મળશે? એક દાર્શનિક માન્યતા માની લીધી, તેથી શું થયું? આપણે જે દિવસે તેને જાણી લઈશું તે દિવસે આપણું કલ્યાણ થઈ જશે. આમ વિકાર કાઢવા એ આપણું પ્રમુખ કામ છે, અને વિકાર કાઢવા માટે આપણા પોતાના અંતર્મનના સ્વભાવને પલટવો એ પ્રમુખ કામ છે. જે સચ્ચાઈ જેવી છે તેવી યથાભૂત જોઈએ છીએ. આપણે આપણા તરફથી કંઈ નિર્માણ કરતા નથી, કશું આરોપિત નથી કરતા, જેવું છે તેવું છે. તો પહેલેથી સચ્ચાઈ તો એ જ પ્રગટ થાય છે કે દુઃખ છે. અરે જીવન જગતમાં, બહારની દુનિયામાં પણ માણસ આંખ ખોલીને જુએ, દુઃખ જ દુઃખ, દુઃખ જ દુઃખ. કોઈને કોઈ વાતનું દુઃખ, કોઈને કોઈ વાતનું દુઃખ, અત્યારે આ વાતનું દુઃખ, તો આગળ જતાં બીજી કોઈ વાતનું દુઃખ. સંસારના બધા પ્રાણી કોઈને કોઈ વાતને લઈને દુઃખી છે. દુઃખી છે એ બુદ્ધિથી જાણે. હવે આપણે અનુભૂતિથી જાણીએ કે દુઃખ છે, દુઃખ છે એ સત્ય છે. આ જીવન જગતની સચ્ચાઈ છે, તેને નકારી શકાય નહીં. દુઃખ છે તો કોઈ કારણ હશે. જો કારણ વગર જ દુઃખ આવે, અકસ્માત આવે, કોઈ પ્રભુની લીલા છે એટલા માટે આવે છે, તો ભાઈ પ્રભુની લીલા હશે તે બચાવશે, તો જ બચીશું, નહીં તો કેવી રીતે બચીશું? ભીતર જઈને સચ્ચાઈ જોવા લાગશે તો જાણશે કે કંઈ પણ અકસ્માતે થતું નથી. જે થાય છે તેની પાછળ કોઈ કારણ છે, એક કારણ છે અથવા અનેક કારણો છે. કારણોથી જ દુઃખની ઉત્પત્તિ થાય છે. જે વાત કારણોથી ઉત્પન્ન થાય છે તો કારણ દૂર કરી દો તો ઉત્પત્તિ નહીં થાય. આ રોગ છે અને રોગનું આ કારણ છે. કોઈ ચિકિત્સકનું પહેલું કામ એ હોય છે કે રોગીને આ રોગ છે એ તો જાણે, નહીં તો ઈલાજ શું કરશે? તો પહેલી સચ્ચાઈ એ જાણે કે આ રોગ છે, બીજી સચ્ચાઈ કે મૂળમાં તેનું કારણ શું છે. ઉપર ઉપરના કારણ તો હજાર નજરમાં આવશે, ઊંડાણમાં તેનું કારણ શું છે? આ બે વાતો જાણી લીધી, હવે ઈલાજ કરવો સહેલો થઈ ગયો. જે ઊંડાણવાળું કારણ છે તેનું નિવારણ કરો, તેને દૂર કરો, તો રોગ આપોઆપ દૂર થઈ જશે. રોગને દૂર કરવા માટે બીજું કંઈ કરવું પડશે નહીં. એ જ રીતે જીવન જગતની સચ્ચાઈ છે કે દુઃખ છે. આ દુઃખ છે એ સચ્ચાઈને જો આપણી જ 3.5 હાથની કાયાની ભીતર સાક્ષીભાવથી જોતા જોતા ઊંડાણ સુધી ચાલ્યા જઈશું તો દુઃખનું સાચું કારણ પકડમાં આવી જશે. ઉપર ઉપરનું કારણ તો આમ થઈ ગયું એટલા માટે દુઃખી થઈ ગયો, મનનું ધાર્યું ન થયું એટલે દુઃખી થઈ ગયો, આમ ન થયું એટલા માટે દુઃખી થઈ ગયો, આવા ઉપર ઉપરના કારણોમાં ખોવાયેલો રહીશું ને બહારના કારણોને સુધારવામાં લાગેલા રહીશું તો સાચું કારણ પકડમાં નહીં આવે. આ કારણોને દૂર કરવાના સાંસારિક કામ કરીશું, પરંતુ જડમૂળથી દુઃખનું કારણ દૂર કરવાનું છે તો દુઃખને જ સાક્ષી ભાવે જોતા જઈશું, જોતા જઈશું, તેના તરફના ભોગતા ભાવને તોડતા જઈશું, તોડતા જઈશું, અને માત્ર દ્રષ્ટા ભાવથી દુઃખ છે તો દુઃખ છે એટલું જાણી રહ્યા છીએ. દુઃખની જે આ સચ્ચાઈ છે તે કેવળ સત્ય છે. આપણે તેને ભોગતા ભાવ તોડીને સાક્ષી ભાવથી જોવા લાગ્યા તો તે સત્ય આર્ય સત્ય બની ગયું. સત્ય તો સત્ય જ હતો. જે દુઃખ ભોગવે છે, દુઃખને રડે છે, હાય રે મરી ગયો રે, મને આમ થઈ ગયું રે, તેમ થઈ ગયું રે, તેના માટે તે સચ્ચાઈ છે. બીજો એક માણસ રડતો નથી, તેને ભોગવતો નથી, દ્રષ્ટાભાવે જુએ છે. દુઃખ છે, સારું, જોઉં છું. કેટલી વાર રહે છે? સારું, જોઉં છું. તેનું મૂળ કારણ શું છે? તે વ્યક્તિ પણ દુઃખનો અનુભવ તો કરે છે, પણ ભોગતા ભાવે નહીં, દ્રષ્ટાભાવે તેને જુએ છે. તો તે દુઃખની સચ્ચાઈ આ વ્યક્તિને માટે આર્ય સત્ય બની ગઈ. તો આ પ્રથમ આર્ય સત્ય થયું. દુઃખ છે તેને સાક્ષી ભાવે જોવાનું શરૂ કર્યું. અને જેવું સાક્ષી ભાવે જોવાનું શરૂ થાય કે બહુ જલ્દી ઊંડાણોમાં ચાલ્યા જઈશું અને તેનું સાચું કારણ સમજમાં આવશે. ઉપર ઉપરથી જે કારણ જાણ્યું તેને દૂર કરવા માટે ફક્ત બુદ્ધિનો ઉપયોગ કરીશું તો એ કારણનું મૂળ દૂર થશે નહીં. જો અનુભૂતિથી કારણને જાણ્યું તો મૂળ સુધી જાણી લીધું તો હવે તે કારણને જડ મૂળથી દૂર કરી લઈશું તો કલ્યાણ થશે. જે દુઃખ થવાનું કારણ હતું તે જીવન જગતનું સત્ય હતું. આવું થવાથી દુઃખ થાય છે તે કારણને પણ હવે સાક્ષી ભાવે જોતા જોતા તે પણ આર્ય બની ગયું. અને આમ થતાં 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 તેને જોતા જોતાં તેમાંથી બહાર નીકળવાનો રસ્તો મળી ગયો. તો આ રસ્તો આર્ય સત્ય બની ગયો. અને તેમ કરતાં કરતાં બધું દુઃખ કાઢી નાખ્યું. જ્યાં દુઃખનું નામ નિશાન નહીં તેવા નિત્ય શાશ્વત ધ્રુવ એક રસ નિર્વાણનો સાક્ષાત્કાર કરી લીધો. જ્યાં દુઃખ છે જ નહીં તો તે આર્ય સત્ય બની ગયો. અન્યથા આપણે કેવળ માન્યતામાં પડ્યા રહેત. આ બધું તો અનિત્ય છે અને તે નિત્ય છે, આમ માત્ર નિત્ય અને અનિત્યનો ફરક સમજતા રહો, નિત્ય અને અનિત્યના ફરકનું ચિંતન કરતા રહો. શું મળ્યું ભાઈ તેનાથી? આપણને નિત્યનું દર્શન તો થયું નહીં ને, કારણ કે હજુ સુધી આપણે અનિત્યનું જ દર્શન કર્યું નથી. આપણે અનિત્યને માત્ર ભોગવ્યું તો નિત્ય ક્યાંથી મળશે? અને અનિત્યને ભોગવ્યું તો આપણે પોતાને નિત્યથી વધારે દૂર કરી લીધા. કારણ કે જ્યારે અનિત્યને ભોગવે છે તો રાગ પેદા કરે છે, દ્વેષ પેદા કરે છે, ગાંઠો બાંધે છે, તો નિત્ય તો બહુ દૂર થતું ગયું, બહુ દૂર થતું ગયું. અને તેને સાક્ષી ભાવે જોવાનું શરૂ કર્યું તો આપણો સ્વભાવ બદલવા લાગ્યો, સ્વભાવ પલટવા લાગ્યો, તો તેનો પણ સાક્ષાત્કાર કરી લઈશું તો ચારેય સત્ય આર્ય સત્ય બની જશે, અનુભૂતિ પર ઉતરી જશે. એટલા માટે બધું કામ કરી રહ્યા છીએ. પહેલી વાત, દુઃખ સત્ય છે તેને અનુભૂતિ પર ઉતારીએ, ભોગતા ભાવે નહીં સાક્ષી ભાવે ઉતારીએ. આ કલાક સુધી બેસાડ્યા, હાથ ખોલશો નહીં, આંખ ખોલશો નહીં, બેસી રહો અને પોતાની સંવેદનાઓને જોતા રહો. 15 મિનિટ તો સહેલાઈથી વીતી જાય છે, જેમ તેમ કરીને અડધો કલાક પણ વીતી જાય છે, પણ પછી હાય રે કેવા પગ દુખવા લાગ્યા, અરે મરી ગયો રે, આ શી મુસીબત ઊભી કરી દીધી રે, પગ પણ ખોલી શકતા નથી. અને કહે છે માથા પર લઈ જાઓ, આખા શરીર પર લઈ જાઓ. ક્યાં લઈ જઈએ? મન તો અહીં જ જાય છે, બીજે ક્યાંય જતું નથી. આ પગ કેટલો દુખે છે, ફાટે છે, તૂટી જશે. અને એમ કરતાં કરતાં મનના એવા ભાવ જાગે કે કઈ મુસીબતમાં ફસાઈ ગયા, આંખ પણ ના ખોલો, 1 કલાક થઈ ગયો હશે ભાઈ, આ લોકો આપણને છોડવાનું ભૂલી ગયા હશે, મુક્ત નથી કરતા અમને, આજે તો જરૂર 1 કલાક થઈ ગયો હશે. શી મુસીબત છે, આંખ પણ ખોલીને ન જોઈ શક્યા. ત્યારે તો 1-1 મિનિટ 1-1 કલાકની જેમ વીતે છે. અરે બાબા, આજે તો 1 કલાક ઉપર થઈ ગયો. અને એટલામાં અવાજ સંભળાય છે, અનિચ્છાવત સંખારા, બહુ પ્રિય લાગે છે આ અવાજ, બહુ પ્રિય લાગે છે. એમાં કોઈ ગાયનની મધુરતા છે એટલે નહીં, પ્રિય એટલે લાગે છે કે હવે બંધન ખુલી જશે, હવે પગ ખોલી શકશું. હજુ 5 મિનિટ બાકી છે, છતાં પણ ખુશીઓ શરૂ થઈ ગઈ, હવે મુક્ત થઈ જઈશું, હવે પગ ખોલી શકશું, હવે પગ ખોલી શકીશું. તો જોયું ને, બંધનનું કેટલું દુઃખ છે અને બંધનથી મુક્ત થવાનું કેટલું મોટું સુખ છે. જોયું ને, અનુભૂતિથી જોયું ને. આપણે બધા ભૂલી ગયા, આપણી યાદશક્તિ બહુ નબળી છે, અને યાદ કરીને કરીએ પણ શું, એ ભૂલી જવું જ ઠીક હતું. સચ્ચાઈ એ છે કે આપણે બધા જ કોઈ બાકાત નથી. આ રીતે આવી અવસ્થામાં પગ ખોલી શકતા નથી, હાથ ખોલી શકતા નથી, આંખ ખોલી શકતા નથી. એવી અવસ્થામાં ફક્ત એક કલાક નહીં, બે કલાક નહીં, દસ કલાક નહીં, વીસ કલાક નહીં, એક દિવસ નહીં, વીસ દિવસ નહીં, એક મહિનો નહીં, બે મહિના નહીં, નવ નવ દસ દસ મહિનાઓ સુધી આવી અવસ્થામાં પડ્યા રહ્યા. જ્યાં મન ફાવે હાથ ખોલી દીધા, પગ ખોલી દીધા, આંખ ખોલી દીધી, કંઈ કરી શકતા નથી. વિચાર તો કરી જુઓ કે આ એક કલાકમાં આપણી શી હાલત થઈ ગઈ, અને નવ નવ દસ દસ મહિના પડ્યા રહ્યા. અરે એ તો માનો પ્રેમ હતો જેણે ઘરમાં આપણને જીવતા રાખ્યા, નહીં તો શી હાલત થઈ હોત આપણી. અને એટલી પીડાની સ્થિતિમાંથી જ્યારે માણસ બહાર નીકળે છે તો તેની ખુશીઓનું શું ઠેકાણું. અરે આ એક કલાકની પીડામાંથી બહાર નીકળે છે તો ખુશીથી નાચે છે કે બંધનથી મુક્ત થઈ ગયા. નવ નવ દસ દસ મહિનાઓના બંધનથી મુક્ત થાય છે ત્યારે કેટલો ખુશ થતો હશે? કોઈ ખુશ થતું નથી. બહાર આવે છે તો રોતા રોતા જ આવે છે, કુર્રા 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 કરતા જ આવે છે. ન રડે તો માને ચિંતા થઈ જાય, દાયણને ચિંતા થઈ જાય, ડૉક્ટરને ચિંતા થઈ જાય. બાળક જીવતું જ છે ને, રડવું જ જોઈએ. અરે જન્મ જ રડવાથી થાય તો કહ્યું, જાતિ બી દુઃખા, જાતિ બી દુઃખા. અરે જન્મ જ રડવાથી શરૂ થાય છે ભાઈ. એક વિદેશી સાધક આવે છે, તે સાધક ડૉક્ટર છે. કહે છે, ગોયંકાજી તમે નથી જાણતા બાળક જન્મતા જ કેમ રડે છે? હું નથી જાણતો ભાઈ, તમે કહો, તમે તો ડૉક્ટર છો. તો કહે છે, જ્યારે માતાના પેટમાં રહે છે ને તેની બધી શારીરિક જરૂરિયાતો જાતે પૂરી થઈ જાય છે, માની સાથે તેનું શરીર જોડાયેલું હોય છે. બહાર આવે છે, પાઇપલાઇન કનેક્શન કાપી નાખ્યું, હવે તેને પોતાની જરૂરિયાતો જાતે પૂરી કરવાની છે. તો સૌથી પહેલી જરૂરિયાત, તેના ફેફસા ખાલી છે, તેને જીવતા રહેવા માટે હવા જોઈએ. તો રડે છે તો હવા અંદર જાય છે. સારું, તારી વાત સમજમાં આવી ગઈ, કેમ રડે છે? હવા જોઈએ રે, હવા જોઈએ રે. પછી થોડી વાર થશે તો દૂધ જોઈએ છે રે, પછી પાણી જોઈએ છે રે. જન્મ જ જોઈએ 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 કરતા થયો, જાતિ બી દુઃખા, જાતિ બી દુઃખા. જીવનભર તો રડતો જ જશે, આ જોઈએ છે, તે જોઈએ છે, આ જોઈએ છે. તેનું કારણ બુદ્ધિથી સમજમાં આવવા લાગ્યું, અનુભૂતિથી સમજવાની વાત જુદી. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈને કોઈ રોગનો શિકાર થઈ જ જાય છે. કોઈને એક રોગ થઈ ગયો, તે રડે છે ને કહે છે, આ રોગ સૌથી ખરાબ, આ રોગ સહન નથી થતો. બીજો ભલે ગમે તે રોગ હોય, આ રોગ તો બધાથી ખરાબ. જેને પૂછો, જેને રોગ હોય, કહે છે આ રોગ સૌથી ખરાબ. અરે રોગ કેવી રીતે સારો હોય ભાઈ? રોગ તો દુઃખદાયી જ હોય, વ્યાધિ બી દુઃખા, વ્યાધિ બી દુઃખા. અને એમ કરતાં કરતાં ઉંમર વધે છે, આ શરીર જર્જરિત થાય છે, ઘરડા થઈ જાય છે, ઘર પણ બહુ દુઃખદાયી છે. સો વર્ષનો વૃદ્ધ છે, જુદા જુદા રોગ છે, શરીર બહુ દુર્બળ થઈ ગયું છે, ઇન્દ્રિયો કામ કરતી નથી, બહુ વ્યાકુળ છે. જરા પી દુઃખા, જરા પી દુઃખા. અને આ દુઃખના મારા પરમાત્માને પ્રાર્થના કરે છે, અલ્લા મિયાને પ્રાર્થના કરે છે, ઈશ્વર અરે તારે ત્યાં મોતની શી ખોટ છે? મને મોત કેમ નથી દેતો? મોત આપ તો આ દુઃખથી મુક્ત થાઉં. સવારે કોઈ ડૉક્ટર આવે છે અને નાડી તપાસીને કહે છે, બુઢા બાબા હવે તમારી કૂચનો ડંકો વાગવાનો છે. બુઢિયા માય હવે તમારી કૂચ થશે. તો કહે છે, ના 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 ડૉક્ટર, બચાવો બચાવો, અમારી તો ભૂલ થઈ ગઈ, ખોટી પ્રાર્થના કરી લીધી. અરે હજી તો મારા બાળકોને મળવું છે, દીકરાના દીકરાને મળવાનું છે, પેલું કામ બાકી રહ્યું ડૉક્ટર, પેલાને મળવાનું બાકી રહી ગયું. હમણાં નહીં, હમણાં નહીં. કોણ મરવા ઈચ્છે છે? અરે મરવું પણ બહુ દુઃખદાયી હોય છે. મરણમ પી દુઃખમ, મરણમ પી દુઃખમ. દુઃખની આ મોટી મોટી વાતો બુદ્ધિના સ્તર પર તો કોઈને પણ સમજમાં આવી જશે. જન્મ લેવો દુઃખ, બીમાર થવું દુઃખ, ઘરડા થવું દુઃખ, મરવું દુઃખ. અને હજી આનાથી ઊંડી વાતો, પિયેહી વિપયોગો દુઃખો, અપિયેહી સંપયોગો દુઃખો. એક વાત બીજી સમજમાં આવશે કે જે જે પ્રિય છે, પ્રિય વ્યક્તિ, પ્રિય વસ્તુ, પ્રિય સ્થિતિ, ઘટના, તેનાથી વિયોગ થતો જાય છે, વિખૂટા પડતા જઈએ છીએ. અને જે અપ્રિય છે, અપ્રિય વસ્તુ છે, વ્યક્તિ છે, સ્થિતિ, ઘટના છે, તેનાથી સંયોગ થતો જાય છે. અણગમતી વાતો થતી રહી છે, મનગમતી વાતો થતી નથી, તેનું બહુ દુઃખ થાય છે, બહુ દુઃખ થાય છે. આ વાત પણ બુદ્ધિથી સમજમાં આવી જશે. જે વ્યક્તિ સમ્યક સંબુદ્ધ બને છે, અને કોઈ પણ વ્યક્તિ સમ્યક સંબુદ્ધ બની શકે છે, જે ભીતરથી સચ્ચાઈ જોતા જોતા પોતાની સંબુદ્ધિ જગાવી લે, બોધિ જગાવી લે, તે બુદ્ધ બની જાય, શુદ્ધ થઈ જાય, વિકારોથી મુક્ત થઈ જાય. તે ફક્ત ચિંતન મનનથી આ વાતને સમજીને બુદ્ધ થઈ શકતો નથી, તેને તો સચ્ચાઈ અનુભવવી છે. સિદ્ધાર્થ ગૌતમે ઘર બહાર એટલા માટે નથી છોડ્યા કે પત્નીની સાથે કે મા બાપ સાથે ઝઘડો થઈ ગયો કે બીજી કોઈ રાજકીય વાતને લઈને ઝઘડો થઈ ગયો, બિલકુલ નહીં. એટલા માટે ઘર છોડ્યું કે આખો સંસાર આટલો દુખિયારો અને હું પણ દુખિયારો, આખરે આ દુઃખનું કોઈ કારણ તો હશે. જે મૂળભૂત કારણ છે, આધારભૂત કારણ છે, તેને શોધવું છે જેથી તે દૂર કરી શકીએ. હું મારું પણ દુઃખ દૂર કરી શકું અને બીજાઓનું પણ દુઃખ દૂર કરી શકું, કારણ સમજવું જોઈએ. શોધ કરતો રહ્યો કરતો રહ્યો, પછી થયું કે બધું કારણ અંદર મળશે, તો અંદર જોવા લાગ્યો, આ જ કરવા લાગ્યો જે હમણાં આપણે કરવાનું શરૂ કર્યું. એ જ શ્વાસને જોતા જોતા, શરીરની સંવેદનાઓને જોતા જોતા ભીતર સચ્ચાઈ પ્રગટ થવા લાગી, તો વાત સમજમાં આવી. યમ ન ઇચ્છતિ લભતિ તમ પિ દુઃખં, યમ ઇચ્છતિ ન લભતિ તમ પિ દુઃખં. જે કંઈ ઈચ્છા કરે છે, કામના કરે છે, અને તે કામના પૂરી થતી નથી, બહુ દુઃખ થાય છે. તો બહારની દુનિયાદારીમાં પણ આ જ થાય છે. કોઈ વાતની કામના કરી અને પૂરી થઈ નહીં, વ્યાકુળ થઈ ગયા. પણ આ બુદ્ધિથી સમજવાની વાત થઈ, એટલે કે બુદ્ધિ કહે છે કે આ કામના તો પૂરી થઈ નહીં, તેથી હું દુઃખી થઈ રહ્યો છું. સાધના કરશો તો આ વાતને અનુભવથી જોવાનું શરૂ કરી દેશો, સંવેદનાઓથી જોશે કે પીડા જાગી છે, આ પીડા ચાલી જાય, આ મને સારી લાગતી નથી, જતી રહે અને જતી નથી. હું ઈચ્છું છું કે આ પીડા ચાલી જાય અને જતી નથી, દુઃખ છે ને. શરીરની પીડા જેટલી હતી તેને આપણે કેટલાય ગણી વધારી લીધી. હા રે, જતી નથી, જુઓ હજી પણ જતી નથી, જુઓ એક દિવસ થઈ ગયો, બે દિવસ થઈ ગયા, પાંચ દિવસ થઈ ગયા, હજુ સુધી ગઈ નથી. આપણે તેને કેટલીય વધારીને પોતાને વ્યાકુળ બનાવી દીધા. અને સાંભળ્યું છે કે ધ્યાન કરીએ તો બહુ આનંદ આવે, બહુ પુલક રોમાંચ થાય. કેવો આનંદ! અરે મને તો આનંદ આવ્યો જ નહીં, હજી સુધી પાંચ દિવસ થઈ ગયા, છ દિવસ થઈ ગયા, હજુ સુધી આવ્યો નહીં. હવે એવો આનંદ જોઈએ રે, એવો આનંદ જોઈએ રે, પાછો વ્યાકુળ થઈ ગયો. જેવી અનુભૂતિ જોઈએ છે તેવી અનુભૂતિ થતી નથી. તો હવે અનુભૂતિના સ્તરે સમજી રહ્યો છે કે જે જે કામના કરું છું તો તે કામના પૂરી થતી નથી, તો વ્યાકુળ થઈ જાઉં છું, દુઃખ છે ને. અનુભવથી સમજાશે. એનાથી પણ બુદ્ધ ના થયો, વધારે ઊંડાણમાં ગયો તો ઊંડાણમાં જતાં જતાં એક બીજી સચ્ચાઈ પ્રગટ થઈ ગઈ. બધાને પ્રગટ થઈ જાય છે. સંકિતેન પંચ ઉપાદાન ખંધા દુઃખા. જ્યાં સુધી મન વિક્ષિપ્ત હતું, વિખરાયેલું હતું, ત્યાં સુધી વાત સમજમાં ના આવી. સંક્ષિપ્ત થયું, ખૂબ સંક્ષિપ્ત થઈને ઊંડાણમાં ગયું તો બહુ ઊંડું ઓપરેશન થઈ ગયું, તો વાત સમજમાં આવે છે. અરે આ પાંચ સ્કંધ દુઃખ છે. શું છે પંચ ઉપાદાન ખંધા દુઃખા? કાલે સમજાવ્યું તેમ એક તો શરીરનો સ્કંધ, આ પૃથ્વી, અગ્નિ, જલ, વાયુ અને તેના ગુણધર્મો, આ પ્રકારના કલાપોથી, પરમાણુઓથી બનેલું આ શરીર, એને રૂપસ્કંધ, શરીર સ્કંધ કહેતા. અને બીજું આ ચિત્તનું સ્કંધ, જેના ચાર ભાગ. કાલે સમજાવ્યું તેમ વિજ્ઞાન, સંજ્ઞા, વેદના, સંસ્કાર, આ ચાર સ્કંધ અને એક રૂપસ્કંધ, એમ કુલ પાંચ સ્કંધ. એના તરફ જે ઉપાદાન પેદા કરી લીધું, આસક્તિ પેદા કરી લીધી, તેના તરફ હું મારુંનો ભાવ પેદા કરી લીધો, આ દુઃખ છે. ભીતર જતા જતા વાત સમજમાં આવી ગઈ, આખરે રાગ પણ કેમ જાગે છે? આ આખા પ્રપંચ તરફ હું 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 એવી આસક્તિ પેદા કરી લીધી. હવે આ હુંની વિરુદ્ધ કોઈ એક શબ્દ પણ બોલે કે દ્વેષ થયો. સારું ન લાગે તો દ્વેષ જગાડ્યો, પ્રિય લાગે, સારું લાગે તો રાગ જગાવ્યો. આ આસક્તિ કોના તરફ છે? આ રૂપ તરફ, આ ચિત્ત તરફ, આ પાંચેયના સંગ્રહ તરફ, આ સમુચય તરફ? કેટલો હું મારાનો ભાવ. બુદ્ધિના સ્તર પર બહુ સમજે છે કે શરીર હું નથી, મારું નથી, મારો આત્મા નથી. આ ચિત્ત અને તેના ચારે ખંડ હું નથી, મારું નથી, મારો આત્મા નથી. બુદ્ધિના સ્તર પર ખૂબ સમજે છે. શું કામનું? વાસ્તવિક વાત નથી ને? વાસ્તવિક વાત તો ભીતર જવાથી જ હોશે. સચ્ચાઈ એ છે કે આ શરીર જ હું થઈ ગયું, મારું થઈ ગયું. તેના તરફ ખૂબ ઊંડું તાદાત્મ્ય ભાવ આવી ગયો, તેના તરફ બહુ ઊંડી આસક્તિ ઉપાદાન થઈ ગયું છે. એ જ રીતે આ ચારેય માનસિક સ્કંદ પ્રત્યે પણ ખૂબ તાદાત્મ્ય ભાવ અને આસક્તિ છે. અરે આ દુઃખ છે. વાત ખૂબ સમજમાં આવવા લાગે છે. ઉપર ઉપરથી હજાર કહે છે હું નથી, મારું નથી, ભીતર જુએ છે. ઉપાદાન જ ઉપાદાન છે. ખૂબ ઊંડી આસક્તિ છે. અનુભૂતિથી સમજમાં આવવા લાગશે. ઘણા લોકો એવા આવે છે જેમણે નાનપણથી બુદ્ધિ પર લેપ લગાવ્યા છે કે શરીર હું નથી, મારું નથી, શરીર હું નથી, મારું નથી. પણ જ્યારે પીડા થાય છે તો હાય રે, મરી ગયો રે. આ એક અધિષ્ઠાનની બેઠક ન કરાવે તો સારું. કેમ? શરીર તું નથી ને, શરીર તારું નથી ને, તું તો આ ફિલોસોફીને માનનારો ભાઈ, તું શા માટે રડે છે? અરે ફિલોસોફી ફિલોસોફી એ તો બુદ્ધિ વિલાસ કરવા માટે, વાણી વિલાસ કરવા માટે. વાસ્તવિક વાતો તો એ છે કે આ પીડા મારાથી સહન નથી થતી. શરીર જ હું થઈ ગયું, શરીર મારું થઈ ગયું. આ વાસ્તવિક સત્ય છે. અને આ સત્યને જ્યારે આપણે જોવા લાગ્યા તો વાત સમજમાં આવશે. શરીર પ્રત્યે આ હું મારુંનો ભાવ ઊંડાણથી જકડીને બેઠા છીએ આપણે. અને એટલું જ નહીં, તેના પ્રત્યે ઊંડી આસક્તિ છે, ઉપાદાન છે, તેને લીધે આપણે વ્યાકુળ થઈએ છીએ. એ વાત ખૂબ સમજમાં આવવા લાગે છે. આ ઉપાદાન છે, આસક્તિ છે, તે મુખ્ય ચાર પ્રકારની પ્રમુખ આસક્તિઓ છે જેના કારણે આપણે વ્યાકુળ થતા જ રહીએ છીએ, થતા જ રહીએ છીએ. એક ઉપાદાન, એક આસક્તિ તૃષ્ણા તરફ. તૃષ્ણા પોતે જ દુઃખ છે. તૃષ્ણાને દુઃખ સમુદય કહેવામાં આવે છે. એટલે કે દુઃખની સાથે જ ઉદય થયો. તૃષ્ણા જાગી તો કહો દુઃખ જ જાગ્યું. એક જ વાત છે, તૃષ્ણા જાગી તો દુઃખ જાગ્યું જ. કેમ કે તૃષ્ણા શું છે? જે કંઈ છે તેનાથી તૃપ્તિ નથી, સંતુષ્ટિ નથી, અને જે નથી તેને ઈચ્છે છે. હવે રહેવું તેમાં છે કે જે છે તો અતૃપ્ત છે, વ્યાકુળ છે. તૃષ્ણા જાગી, વ્યાકુળતા જાગી. તૃષ્ણા જાગી, વ્યાકુળતા જાગી. તો તૃષ્ણા જ આપણને વ્યાકુળ બનાવવાને માટે પૂરતી છે. અને એ તૃષ્ણા તરફ આસક્તિ થઈ જાય, વળગણ થઈ જાય. વારંવાર તૃષ્ણા તો જાગવી જ જોઈએ, એવો અંતર્મનનો સ્વભાવ થઈ ગયો. તો આપણા દુઃખનું પૂછવું જ શું? આ વાત ઊંડાણમાં જવાથી ખૂબ સમજાશે કે તૃષ્ણા પ્રત્યે આપણે કેટલી આસક્તિ પેદા કરી લીધી. વ્યાકુળ પણ થઈએ છીએ છતાં પણ આસક્તિ પેદા કરી લીધી. કોઈને દાદર થઈ જાય, ગોળ થઈ જાય તો મન થાય છે ખંજવાળું, અને ખંજવાળે છે, પીડા થાય છે. ખંજવાળે છે, પીડા થાય છે. વળી મન થાય છે, વળી ખંજવાળે છે, પીડા થાય છે. પણ વળી ખંજવાળે છે, પીડા થાય છે. પણ મનનો એક ભાગ તેને ચાહે છે. ફરી ખંજવાળ, ખંજવાળ થાય છે. તૃષ્ણાથી વ્યાકુળ થઈ રહ્યો છે છતાં તૃષ્ણા જગાવે છે, વ્યાકુળ થાય છે. જગાવે છે, વ્યાકુળ થાય છે, જગાવે છે. આ સ્વભાવ થઈ ગયો. તેના તરફ એક ઉપાદાન, એક આસક્તિ, એક વળગણ થઈ ગઈ. એક તૃષ્ણા જાગે, એને કોઈ રીતે આપણે તેને પૂરી કરી લઈએ. વાત સમાપ્ત નથી થતી. એક તૃષ્ણા જાગીને પૂરી થઈ ગઈ, પણ આપણી આસક્તિ તો તૃષ્ણા તરફ છે ને. હવે બીજી તૃષ્ણા જાગવી જ જોઈએ. જે વસ્તુ તરફ, વ્યક્તિ તરફ, સ્થિતિ તરફ, ઘટના માટે તૃષ્ણા જાગી અને તેની પૂર્તિ થઈ ગઈ, તરત જ બીજી કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થિતિ તરફ તૃષ્ણા જાગશે, તે પૂરી થઈ ગઈ. વળી કોઈ બીજી તૃષ્ણા જાગશે, પૂરી થઈ ગઈ, વળી કોઈ બીજી. અરે અંત જ નથી. તળિયા વગરની બાલદી છે, ભરી જ નહીં શકીએ. કારણ કે તૃષ્ણા સાથે ઉપાદાન થઈ ગયું, તૃષ્ણા તરફ આસક્તિ પેદા કરી લીધી, એનો સ્વભાવ બનાવી લીધો. તૃષ્ણા તો રહેવી જ જોઈએ, તો દુઃખ રહેવું જ જોઈએ. એક ઉદાહરણથી સમજીએ. એક બિચારો ગરીબ માણસ પોતાની ઝૂંપડીમાં રહે છે, બહુ ખુશ. આખો દિવસ મહેનત મજૂરી કરીને બે વખત પેટ ભરે છે, આરામથી સુખની નીંદર લે છે. એક દિવસ ઓચિંતાનું મનમાં આવ્યું અરે હું આ મામૂલી ઝૂંપડીમાં રહું અને સામે જુઓ આ શેઠ આટલી ઊંચી હવેલીમાં રહે, મારું તો કોઈ જીવન છે? અને રડવા લાગ્યો. આવી હવેલી જોઈએ રે, આવી હવેલી જોઈએ રે, ક્યાંથી લાવે? રડતો જ જાય, રડતો જ જાય, બહુ વ્યાકુળ, બહુ દુખિયારો. અને એવો સંયોગ થયો, કોઈ રાજ્યની લોટરી ખુલી ગઈ, 5-10 લાખ આવી ચડ્યા. પહેલું કામ એ કર્યું કે તે હવેલી ખરીદી લીધી, ઘરનો માલિક થઈ ગયો, બહુ ખુશ. કેટલી વાર ખુશ! 2 દિવસ પણ તે ઘરની હવેલીનું સુખ ભોગવી શક્યો નહીં. અનેક શેઠોના ઘરમાં ગયો તો અંદર કેવા કેવા ફર્નિચર, એવા સરસ સજાવેલા ઘર, અને આ તો ખાલી હવેલી. વેચનારાએ હવેલી વેચી, ફર્નિચર થોડું વેચ્યું. હવે રડવા લાગ્યો પાછો, ફર્નિચર જોઈએ રે, હવેલીનું સુખ તો પૂરું થઈ ગયું, હવે ફર્નિચર જોઈએ રે. સાચા ખોટા કરીને થોડા રૂપિયા ભેગા કર્યા અને કોઈ રીતે આખા ઘરને ફર્નિચરથી ભરી લીધું. હવે તો ખુશ છે, ક્યાં ખુશ છે. એટલામાં કાનમાં એક અવાજ આવ્યો, પડોશીના ઘરમાંથી કોઈ અવાજ આવી રહ્યો છે, તેનો રેડિયો વાગી રહ્યો છે. અરે રેડિયો વાગી રહ્યો છે, અમારા ઘરમાં તો રેડિયો જ નથી. હાય રે, રેડિયો જોઈએ રે, સારું ભાઈ, રેડિયો પણ ખરીદી લાવ્યા. પાડોશીના ઘરમાં ગયો તો અરે રેડિયો નહીં, તેની પાસે તો કોઈ બહુ સારું જાપાનીઝ ડેક છે, એમાં આ ઇન્સ્ટ્રુમેન્ટ, તે ઇન્સ્ટ્રુમેન્ટ, આ એટેચમેન્ટ, મારી પાસે એ ક્યાં, આ મામૂલી રેડિયો, હવે એ ડેક જોઈએ છે. સારું ભાઈ, આવું ડેક આવી ગયું તો ટીવી જોઈએ છે, તો પછી બ્લેક એન્ડ વ્હાઈટ નહીં કલર જોઈએ છે, તો પછી વિડીયો જોઈએ છે, વોશિંગ મશીન જોઈએ રે, રેફ્રિજરેટર જોઈએ રે, એર કન્ડિશનર જોઈએ છે. આખા ઘરને કબાડખાનાની જેમ ભરી દીધું, મ્યુઝિયમની જેમ ભરી દીધું, ક્યાંય શ્વાસ લેવાની જગ્યા નહીં. છતાં પણ શાંતિ નથી ને, જેવી રીતે પહેલાં જતો હતો તેમ બસમાં બેસીને રોજ ઓફિસ જાય છે. તો ખ્યાલ આવ્યો કે હું આટલો ધનવાન, આવું મકાન મારું, આવું ફર્નિચર, આવું રાજસ્થળી લઉં અને બસમાં, બસમાં જાઓ, બહુ શરમની વાત, બહુ શરમની વાત. તો કાર જોઈએ છે રે, કાર જોઈએ છે રે. સારું ભાઈ, કાર પણ આવી ગઈ, નવી નકોર ચકચકાટ કાર આવી ગઈ. 2 દિવસ પણ ન બેસી શક્યો, એ કારની સીટમાં 100-100 વીછી ડંખ મારવા લાગ્યા. કેવા વીછી? કારમાં બેઠા બેઠા બારીની બહાર જુએ છે તો તેનો મિત્ર ક્યાંકથી વિદેશી ગાડી લઈ આવ્યો. અરે આ તો ફોરેનની ગાડી, અને તે કઈ ગાડી લઈ આવ્યો? અરે આ તો રોલ્સ રોયસ છે, આ તો મર્સિડીઝ બેન્ઝ લાવ્યો, અને હું આ હિન્દુસ્તાની છકડામાં, આ છકડા ગાડી પણ કોઈ ગાડી છે? હવે તો ફોરેનની ગાડી જોઈએ રે. સારું, ફોરેનની ગાડી પણ આવી ગઈ, તો આ મોડલ જોઈએ છે રે. તે બધા મોડલ આવી ગયા, હવે તો ખુશ ને? ના, આ મોડલની પણ એક બીજી જોઈએ, રોલ્સ રોય આવી તો એક નહીં, 2 જોઈએ, 2 નહીં 4 જોઈએ, તો રોજ નવી નવી રોલ્સ રોયમાં બેસીને નીકળું, ક્યાં અંત હશે ભાઈ. પછી એમ થાય, વિદેશના લોકો તો પોતપોતાને હેલિકોપ્ટર રાખે છે, મારી પાસે હેલિકોપ્ટર નથી. તે આવી ગયું તો તેમની પાસે તો મોટું વિમાન હોય છે, મારી પાસે તો નથી. પછી થયું, તેની પાસે તો ચંદ્રમા પર જવા માટે યાન છે. અરે ક્યાં અંત આવશે ભાઈ. તૃષ્ણા તરફ આસક્તિ થઈ ગઈ ને, એક પૂરી થતાં બીજું માથું ઊંચકશે, બીજી પૂરી થતાં ત્રીજું માથું ઊંચકશે. આ તૃષ્ણા તરફની આસક્તિ બહુ જ દુઃખદાયી છે, બહુ જ દુઃખદાયી છે. એક બીજું ઉપાદાન, આસક્તિ હોય છે હું પ્રતિ, મારા પ્રત્યે. ઉપર ઉપરથી કહેશે હું જેવું કંઈ નથી, અરે આ બધી તો માયા છે, માયા છે. ભીતર જોશે તો બહુ ઊંડો લગાવ છે, હું પ્રત્યે, મારું પ્રત્યે, અને જેને મારું કહે છે તેના પ્રતિ, મારું, મારું, મારું. કેટલો ઊંડો લગાવ. મારી ઘડિયાળ, અરે કેવી કિંમતી ઘડિયાળ, અહીં તો મળતી જ નથી, વિદેશની છે, મારી અસાવધાનીથી પડી ગઈ અને તૂટી ગઈ. હવે જુઓ, વિપશના નહીં કરી હોય તો રડશે, હાય રે મારી ઘડિયાળ તૂટી ગઈ રે, આ દેશમાં તો મળતી નથી આટલી કિંમતી ઘડિયાળ, તૂટી ગઈ, આ દેશમાં તો તેના સ્પેરપાર્ટ પણ મળતા નથી રે. રડે છે, રડ્યા કરે છે, તૂટી ગઈ ને એટલે રડ્યા કરે છે. એવી જ ઘડિયાળ, એ જ મોડેલની, એ જ કિંમતની વિદેશી ઘડિયાળ મારા મિત્રના કાંડા પર છે, અને તેની અસાવધાનીથી પડી ગઈ, તૂટી ગઈ. હવે રડવું આવતું નથી, હવે તો ઉપદેશ આપે છે, અરે આટલી કિંમતી ઘડિયાળ સંભાળીને રાખવી જોઈએ ને, આ દેશમાં તો તેના સ્પેર પાર્ટ્સ પણ મળતા નથી. કેમ ભાઈ, એવી જ ઘડિયાળ તૂટીને? આ ઘડિયાળ તૂટવાથી કેમ નથી રડતો? દુનિયામાં કિંમતીમાં કિંમતી ઘડિયાળના તૂટવાથી કોઈ રડતું નથી. મારી ઘડિયાળ તૂટી રે, મારી રે, મારી રે. જેટલું જેટલું મારું અને મારાના પ્રત્યે જેટલી આસક્તિ, એટલું દુઃખ આવવાનું જ છે. દુનિયાની કોઈ શક્તિ બચાવી નથી શકતી. આ મારું મારું જે કહે છે તે વસ્તુ કોઈ 50 રૂપિયાની હોય કે 50 કરોડની હોય, કશો જ ફરક પડતો નથી. આસક્તિ કેટલી છે? દુઃખ આસક્તિનું છે, તે વસ્તુનું નથી, તે વસ્તુની કિંમતનું નથી. એક બનાવ બન્યો. નવો નવો બ્રહ્મદેશથી આવ્યો હતો રાજસ્થાન સર્વસેવા સંઘના નેતા. તેણે કહ્યું, એક શિબિર રાજસ્થાનમાં લગાવો, તમારા પૂર્વજોની ભૂમિ છે. હા હા, ચોક્કસ લગાવીએ, તમે વ્યવસ્થા કરો. તો બિચારાને જગ્યા શોધતા શોધતા મુશ્કેલીથી એક જગ્યા મળી, બામણવાળા ગામ. શિબિર લાગી. આ ગામના તો કેટલા લોકો આવે? નાનકડું ગામ હતું, આજુબાજુના નગરોમાંથી લોકો આવ્યા. તો થોડા દૂરના એક નગરથી એક વૃદ્ધા માઈ આવી. શિબિર શરૂ થઈ ગઈ, બધા ધ્યાન કરી રહ્યા છે. પાંચમો દિવસ ડોશીમાએ ક્યાંકથી સાંભળ્યું કે અહીં ધમ્મ હોલમાં સવારે 6 થી 6:30 વાગે કોઈ પાઠ થાય છે, કોઈ વંદના થાય છે, મંગલ મૈત્રી થાય છે. આ તો કાર્યક્રમમાં લખ્યું જ નથી. તો મેનેજમેન્ટને પૂછે છે, હું પણ જઈ શકું? એમણે કહ્યું, જરૂર જઈ શકો, પરંતુ બેસીને ધ્યાન કરવું પડશે માં. હા હા, ધ્યાન જ કરીશ. ચાલી આવી 6:30 વાગે આખી મંગલ મૈત્રી લઈને. બહુ ખુશ થઈ. ખુશ થતી થતી પોતાના નિવાસસ્થાન પર ગઈ. નિવાસસ્થાનની પાસે પહોંચતા ચીસ પાડી, બહુ જોરથી રડી. લોકો દોડીને ગયા. કોઈ સાપ કે વીછી કરડ્યો કે શું થયું? શું આ વૃદ્ધ માઈને? અને જઈને પૂછ્યું તો રડે જ જાય, રડે જ જાય, જવાબ જ ના આપે. શું થયું માં, બતાવો તો. 10-15 મિનિટ પછી જરા રડવાનું ઓછું થયું તો કહે છે, શું કહું, હું તો લૂંટાઈ ગઈ. પણ શું થયું માય, કહેતો ખરી. તો કહે છે, મારા જીવનની બધી જ કમાણીના 20 રૂપિયા એક થેલીમાં સાથે લઈને આવી હતી, અને 60 વર્ષ પહેલાં જ્યારે મારા લગ્ન થયા ત્યારે દહેજમાં એક ચાંદીની સેર આપી હતી મને, તે અને પડોશન સાથે આપેલી મીઠાઈનો ટુકડો તે થેલીમાં હતા. ધ્યાન કરું ત્યારે તેને પગની નીચે દબાવીને ધ્યાન કરું, રાત્રે સૂઈ જાઉં ત્યારે માથે ઓશિકા નીચે દબાવીને રાખું. અરે, આ પાઠ સાંભળવા માટે હું આવી ત્યાં કોઈ પાછળથી લઈ ગયું? હું તો લૂંટાઈ ગઈ રે, લૂંટાઈ ગઈ રે, રડે જ જાય, રડે જ જાય. બધાએ કહ્યું, માં તમારા 20 રૂપિયા રોકડા અને 20-1 રૂપિયાની માલમત્તા, એમ બધું મળીને 50-1 જેવું થાય. તું આટલી સરસ સાધના કરી રહી હતી માં, તો કરને, અમે તારા 50 રૂપિયાનો પ્રબંધ કરીશું. પણ ક્યાં માને, ડોશીમાં રડે જ જાય, રડે જ જાય. તેમને થયું, જ્યાં સુધી ડોશીમાના હાથમાં પૈસા નહીં મૂકીએ ત્યાં સુધી તેનું રડવાનું બંધ નહીં થાય. બધા પૈસા ભેગા કરવા લાગ્યા. 50ની જગ્યાએ 100 રૂપિયા થઈ ગયા. ડોશીમાના હાથમાં મૂક્યા તો ફેંકે છે. શું કરું આ 100 રૂપિયાનું? મારું એ ઘરેણું ક્યાં? આસક્તિ છે ને, રડ્યા જ કરે, રડ્યા જ કરે. એ તો માય, ગયું તો ગયું, શું કરીએ. સાંજ પડતા પડતા કોઈએ જોયું કે એક ઝાડની ડાળી પર એક વાંદરો બેઠો છે. તેના હાથમાં પેલી કોથળી છે અને તે મીઠાઈ કાઢીને ખાઈ રહ્યો છે. લોકો પાછળ પાછળ દોડ્યા, વાંદરા પાસેથી પેલી કોથળી છોડાવી ને વૃદ્ધાના હાથમાં આપી. તેનું ઘરેણું હાથમાં આવ્યું ત્યારે રડવાનું બંધ થયું. તો આ આભૂષણ 20 રૂપિયાનું હતું કે 20 લાખનું, કોઈ ફરક પડતો નથી. આસક્તિ કેટલી? જેટલી જેટલી આસક્તિ, એટલું એટલું રડવું આવવાનું જ છે. દુનિયાની કોઈ શક્તિ આપણને બચાવી નથી શકતી. એ પોતાને હિન્દુ કહે, બુદ્ધ કહે, જૈન કહે, બ્રાહ્મણ કહે, શુદ્ર કહે, ભારતીય કહે, બર્મી કહે, કોઈ ફેર પડશે નહીં. આસક્તિ જાગી, વ્યાકુળ થશે. એ આત્માને માનવાવાળો હોય કે ન માનવાવાળો હોય, પરમાત્માને માનવાવાળો કહેતો રહે કે ન માનવાવાળો કહેતો હોય, કે પોતાના દ્વૈતવાદી કહે, અદ્વૈતવાદી કહે, કોઈ ફરક પડતો નથી. જેવી આસક્તિ જાગશે કે દુઃખ આવશે જ. આસક્તિ ન રહે તો દુઃખથી છુટકારો થશે જ. જ્યાં સુધી હું મારું પ્રત્યે આસક્તિ છે, બહુ દુખિયારો રહે છે. હું મારું ભલે બોલે નહીં, પણ અંદરથી હું મારુંનો ભાવ રહે છે ત્યાં સુધી દુખિયારો રહેશે જ. એ દિવસોની એક બીજી ઘટના. ઉત્તર પ્રદેશના એક ગામમાં શિબિર લાગી. થોડાક લોકો આવ્યા. એમાં બાજુના એક નગરના સંન્યાસી આવી ગયા. બે દિવસ, ચાર દિવસ, પાંચ દિવસ વીત્યા તો એક દિવસ આવીને કહે છે, આ 12 થી 1 વાગે આપ એક એક વ્યક્તિને પ્રશ્નોત્તર માટે 10-10 મિનિટનો સમય આપો છો. આ લોકો તો ગ્રસ્ત છે, તેની પાસે શું પ્રશ્ન હોય? તેમને 10 મિનિટ પૂરતી છે. હું તો સંન્યાસી છું, મને તો ઓછામાં ઓછો 1/2 કલાક આપવો પડશે. અરે મહારાજ, નહીં આપીએ એટલો સમય તમને, કારણ કે હું જાણું છું આપ શી વાત કરશો. અમારી આ દાર્શનિક માન્યતા આમાં કેમ ના આવી? એ બધી દાર્શનિક વાતો નકામી. ન તો આપણા દુઃખ સાથે તેને કશી લેવા દેવા, ન તો દુઃખના કારણ સાથે કશી લેવા દેવા, ન તો દુઃખના નિવારણ સાથે કશી લેવા દેવા. આવી નકામી વાતો માટે મારી પાસે સમય નથી. ના 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 ગોયંકાજી, આપ શું કહો છો એ બધું તો હું સમજી ગયો છું. 5 દિવસ થઈ ગયા આપની સાથે રહેતા રહેતા. કોઈ દાર્શનિક વાત નહીં કરું, હું બરાબર સમજી ગયો છું કે એ બધી વાતો નકામી છે. હું તો સાધના સંબંધી જ વાત કરીશ, અને 1/2 કલાક વગર મારું સમાધાન નહીં થાય. સારું ભાઈ. કોઈ રીતે એને 1/2 કલાક કાઢી આપ્યો. આવ્યા 2 મિનિટ 4 મિનિટ તો સાધનાની થોડીક વાતો કરી. એ પછી સાધનાની વાત છોડીને કહેવા લાગ્યો, જે નગરથી એ આવ્યો હતો ને એ નગરમાં ગુરુજી આપનો મઠ છે ને? મારો મઠ? હું એ નગરમાં ક્યારે આવ્યો નથી. અને ભાઈ, હું ગ્રસ્ત છું. ગ્રસ્તનો મઠ કેમ હોય? સંન્યાસીઓના મઠ હોય છે ને, અને ગ્રસ્ત હોવાની સાબિતી રૂપે મારી પત્નીને સાથે રાખું છું. મારો મઠ ક્યાંથી હોય? ગુરુજી આપ સમજો ને, આપનો મઠ છે ને? આ માણસ શું કહી રહ્યો છે? મારો મઠ છે? ગુરુજી આપના મઠમાં આપનો હાથી ઝૂમે છે. મારા મઠમાં મારો હાથી ઝૂમે છે? આપ સમજો ને ગુરુજી. એટલામાં તો વાત સમજાઈ ગઈ. ભારત બહુ મોટો દેશ છે ને, તરે તરેની વાતો બને છે આ દેશમાં. આવા લોકો પણ છે જે ક્યારેય પણ હું મારું શબ્દોનો પ્રયોગ નહીં કરે. જ્યારે તેમને હું કહેવું હશે તો આપ કહેશે, અને મારું કહેવું હશે તો કહેશે આપનું. હા હા હા, સમજી, સમજમાં આવી ગયું. તમારી વાત સમજમાં આવી ગઈ. ઠીક છે ઠીક છે. મારો હાથી, મારો મઠ, કહો શું થયું તેને? તો કહે છે, નગરપાલિકાની મંજૂરી લીધી નહીં અને બિલ્ડિંગ ઊભું કરી દીધું. હવે ત્યાંથી ઓર્ડર આવી ગયો, આને તોડી નાખો. નગરની વચ્ચે હાથી રાખી શકાતો નથી તો ઓર્ડર આવી ગયો, કાઢો આને. ક્યાંકથી સાંભળેલું કે આ નગરપાલિકાના જે મેયર છે તે એકવાર બર્મા આવ્યા હતા અને અમારે ત્યાં કેટલાક દિવસ મહેમાન બનીને રહ્યા હતા. તો કહે છે, ગુરુજી આપના તરફથી 2 શબ્દ જશે તો આપનો મઠ બચી જશે, આપનો હાથી બચી જશે. મારો કહેતો નથી, હું કહેતો નથી. કેટલી આસક્તિ! સંન્યાસી છે, બધું છોડેલું છે, છતાં પણ કેટલી આસક્તિ! કેટલો દુખિયારો! આ જે કુદરતનો કાનૂન છે તે એ વાત તે નથી જોતો કે આ માણસે કેવા કપડાં પહેરી રાખ્યા છે. આ માણસ પોતાને ગ્રસ્ત કહે છે કે સંન્યાસી કહે છે, પોતાને બૌદ્ધ કહે છે કે જૈન કહે છે, કંઈ જોતો નથી. આસક્તિ છે ને, વ્યાકુળ કરશે જ. વ્યાકુળ ક્યારે ન કરે કે જેને મારું મારું કહી રહ્યો છું તે અનંતકાળ સુધી એવું જ રહે, અને જેને હું હું કહી રહ્યો છું, જેને ભોગવી રહ્યો છે તે પણ અનંતકાળ સુધી બની રહે. તો ભલે ને ગમે તેટલી આસક્તિ હોય ને, આપણું કંઈ બગડશે નહીં. મુશ્કેલી એ છે કે જેને મારું મારું કહું છું તે જોત જોતામાં નષ્ટ થાય છે. હું અસહાય, કંઈ જ કરી શકતો નથી. તે નષ્ટ નથી થતું તો જેને હું હું કરી રહ્યો છું તે નષ્ટ થઈ જાય છે. બંને અલગ થાય જ છે, અને જેવો આ વિરહ આવે છે તેવો જ બહુ વ્યાકુળ થશે. જેટલી ઊંડી આસક્તિ હશે તેટલો વ્યાકુળ થતો જ જશે. એક ત્રીજી આસક્તિ હોય છે, મારી માન્યતા, મારો દ્રષ્ટિકોણ, મારી પરંપરા, મારો ધર્મ. જેને મારું મારું, મારા મારા કહીને તેના પ્રત્યે એટલી ઊંડી આસક્તિ પેદા કરી લીધી, તેના વિરુદ્ધ કોઈ જરાક પણ કાંઈ બોલી જાય, કેટલો તમતમી ઉઠે છે. જાણે ગરમ તેલના છાંટા ઉડ્યા. તે નથી વિચારતો કે મેં લાલ રંગના ચશ્મા પહેરી રાખ્યા છે તો મને લાલ રંગનું દેખાય છે. તેણે લીલા રંગના ચશ્મા પહેર્યા છે, તેને લીલું દેખાય છે, અને અમે લડ્યા કરીએ. હું કહું લાલ, તે કહે લીલો. એકબીજાનું માથું ફોડી નાખીએ ને તો પણ એકબીજાને સમજાવી નહીં શકીએ. અરે આ ચશ્મા ઉતરશે તો યથાભૂત જેવું છે તેવું જોઈ શકશે, પણ આ રંગથી લગાવ થઈ ગયો ને કેવી રીતે રંગીન ચશ્મા ઉતારશે? બહુ વ્યાકુળ થશે, બહુ વ્યાકુળ થશે. અને ચોથી આસક્તિ, બહુ મોટી આસક્તિ, કર્મકાંડો પ્રત્યે અથવા ધર્મના જ નાના નાના અંગો પ્રત્યે, શીલ પ્રત્યે અને શીલના પણ કોઈ એક ભાગ પ્રત્યે. એ ભાગને એટલો બધો ખેંચીને તેના પ્રત્યે આસક્ત થઈ જાય કે બીજું કંઈ નહીં કરે, ધર્મનું આગળનું કદમ ઉઠાવશે જ નહીં. કોઈ એક વ્રત અને એ વ્રત પ્રત્યે કોઈ કર્મકાંડ કરે છે તો તેના પ્રત્યે આ તો મારું રોજનું કર્મકાંડ છે, નિત્યક્રમ છે, એ નહીં કરું તો શુંનું શું થઈ જશે? બિચારો શિબિરમાં એટલા માટે નથી આવતો, ત્યાં તો અમારું કર્મકાંડ છૂટી જશે, અને જો આવી પણ જાય તો મનમાં દુવિધા ચાલે છે, આ કર્મકાંડ નથી થતું, આ વ્રત નથી થતું, આ 10 દિવસોમાં અમુક વ્રત તો આવી ગયું, મેં કર્યું નહીં. આમ બહુ દુઃખી થાય છે, અંદરથી બહુ વ્યાકુળ થાય છે. અને જેમ જેમ ધર્મમાં આગળ વધે છે તેમ તેમ વાત સમજમાં આવે છે કે આ બધું નકામું છે, બધું નકામું છે. છતાં પણ જ્યાં સુધી આસક્તિ ન તૂટે વ્યાકુળ રહે જ છે. જ્યારે જ્યારે માણસ વ્યાકુળ હોય અને પોતાની ભીતર જઈને જુએ કે આ વ્યાકુળતાનું કારણ શું છે, તો આ ચારમાંથી કોઈ ને કોઈ આસક્તિ, કોઈ ને કોઈ ઉપાદાન પોતાનું માથું ઊંચકશે જ. જો અત્યારે મારી અંદર આ આસક્તિ છે, તેણે મને વ્યાકુળ બનાવ્યો, વાત સમજમાં આવશે, ખૂબ સમજાશે. પરંતુ સિદ્ધાર્થ ગૌતમને સમ્યક સંબુદ્ધ બનવું હતું. અહીંયા પણ તેણે ગાડી ન રોકી, હજી તેનાથી વધારે ઊંડાણમાં ઉતરતો ગયો તો સંસારના બધા દુઃખોને પોતાની ભીતર અનુભવના સ્તરે જાણતા જાણતા જુએ છે. જરા, મરણ, શોક, પરિદેવ, દુઃખ, દૌ મનસ્વપાયા સા સંભવંતી. ઘડપણ આવ્યું, મૃત્યુ આવ્યું, શારીરિક દુઃખ આવ્યું, માનસિક દુઃખ આવ્યું, આ ભિન્ન ભિન્ન પ્રકારના દુઃખોમાંથી પસાર થાય છે. આનું સૌથી નજીકનું કારણ શું છે? કારણ વગર કંઈ થતું નથી તો વાત સમજમાં આવી. જાતિ પચ્યા જરા મરણ શોક પરિદેવ દુઃખ દૌ મનસ્વપાયા સા સંભવંતી. જાતિ પ્રાચીન ભાષા છે, આજે તો નાત જાતને જાતિ કહીએ છીએ. એ દિવસોની ભાષામાં જાતિ એટલે જન્મ. જન્મ થઈ ગયો એટલે આ બધામાંથી પસાર થવું જ પડશે. ઘડપણમાંથી, મૃત્યુમાંથી, કોઈ રોગમાંથી, અણગમતી વાતોમાંથી, ગમતી વાત ન થવાથી, આ બધામાંથી પસાર થવું જ પડે છે. તો ભાઈ, જન્મ કેમ થયો તેની પાછળ કંઈક કારણ હશે. ઊંડાણથી ભીતર જુએ છે તો ખૂબ સમજે છે. ભવ પચ્ચયા જાતિ, પ્રકૃતિનો નિયમ છે. ભવ ભવ, કંઈક બનતું જ રહે છે, બન્યા જ કરે છે. અરે મૃત્યુ થાય છે તો પણ, મૃત્યુ પછી પણ ભવ ચાલે છે. પોતાની ભીતર એવો પથ્થર પર કોતરેલ રેખા જેવો ભવ સંસ્કાર બનાવ્યો કે મૃત્યુના સમયે તેણે માથું ઊંચક્યું કે પાછો એક જન્મ થયો. ઓહ, આ ભવ સંસાર! એવા ભવ કર્મ બનાવ્યા કે તેમાંનો કોઈ ને કોઈ મૃત્યુ સમયે જાગે જ છે અને તેથી નવો જન્મ થાય છે. તો ભવ પચ્ચયા જાતિ, ભવ કેમ બનાવ્યો? આ ભવ કર્મ બનાવવાનું શું કારણ છે? તો ઉપાદાન પચ્ચયા ભવ. આજે જે ઊંડા ઊંડા શિલાલેખ રેખા જેવા સંસ્કાર બનાવીએ છીએ તે ઉપાદાન એટલે કે આસક્તિને કારણે બનાવીએ છીએ. પોતાની તૃષ્ણા તરફ બહુ આસક્તિ છે. જ્યાં આસક્તિ છે, કામનાઓ પ્રત્યે, જ્યાં હું મારા પ્રત્યે બહુ આસક્તિ છે, ત્યાં પથ્થરની રેખા જેવા ભવ સંસ્કાર બનાવશે. તો ઉપાદાન પચ્ચયા ભવ, એ વાત સમજમાં આવી. તો ઉપાદાન આસક્તિ કેમ થાય છે? તો તન્હા પચ્ચયા ઉપાદાન, તૃષ્ણા થકી. પહેલાં વાત તો આવી રીતે શરૂ થાય છે કે કંઈક સારું લાગે તો ચાવવા લાગીએ, ખરાબ લાગે તિરસ્કાર કરવા લાગ્યા, અને તે રાગમાં પલટાય છે, દ્વેષમાં પલટાય છે, અને વધતા વધતા તન્હા પચ્ચયા તૃષ્ણામાં બંને આવી ગયા, રાગ પણ અને દ્વેષ પણ. તૃષ્ણા જાગી તો ઉપાદાન બની ગઈ, આસક્તિ બની ગઈ. તૃષ્ણા કેમ જાગી? આ રાગ દ્વેષ કેમ જાગ્યા? તો વાત સમજમાં આવી કેમ કે બુદ્ધિ વિલાસ નથી કરી રહ્યા, અનુભૂતિથી જાણી રહ્યા છીએ. અનુભૂતિથી નહીં જાણે ને કોરો બુદ્ધિવિલાસ કરશે તો બુદ્ધ નથી બની શકતો. જ્ઞાની ભલે બની જાય, ખૂબ બુદ્ધિમાન ભલે બની જાય, પણ બોધિ ન આવે, પ્રજ્ઞા નથી જાગતી. પ્રજ્ઞા તો પ્રત્યક્ષ જ્ઞાનને કહેવામાં આવે છે, જે અનુભૂતિવાળી હોય છે તો તેને પ્રજ્ઞા કહે છે. એ આપવી જોઈએ. તો શું જોવે છે? વેદના પચ્યા તણહા. શરીર પર કોઈ વેદના જાગે છે, દુઃખ જ જાગે તો તેને દૂર કરવાની તૃષ્ણા જ પેદા થાય છે. સુખદ લાગે છે તો તેને રોકી રાખવાની તૃષ્ણા પેદા થાય છે. આમ જ્યારે શરીર પર સંવેદના જાગે છે ત્યારે તૃષ્ણા જાગે છે. ઉપર ઉપરથી એમ લાગે છે કે આ તૃષ્ણા બહારના આ આલંબનો પર જાગે છે, પણ ખરેખર બહારના આલંબનો પર નથી જાગતી. શરીર પર જે સંવેદના છે તેના પ્રત્યે તૃષ્ણા છે, રાગની હોય કે દ્વેષની હોય. તો આ વેદના કેમ જાગી? અનુભવ કરી રહ્યો છે. કેમ જાગી? તો જુએ છે, ફસ પચ્ચયા વેદના. સ્પર્શ થયો કે વેદના જાગી. કોની સાથે સ્પર્શ થયો? કોનો સ્પર્શ થયો? આ જે આપણી છ ઇન્દ્રિયો છે, આંખ, કાન, નાક, જીભ, ત્વચા અને મન, અને આ છ ઇન્દ્રિયોના પોતપોતાના વિષય છે, રૂપ, રસ, ગંધ વગેરે. જે તે ઇન્દ્રિયના પોતાના વિષયો સાથે સ્પર્શ થયો કે વેદના જાગી. આંખનો રૂપ સાથે સ્પર્શ થયો કે વેદના જાગી. સ્પર્શ થયો કે સંવેદના જાગી. અને સ્પર્શ થાય છે કે સંવેદના જાગે છે તો જાણ્યું. સ્પર્શ કેમ થાય છે? સલાયતન પચ્ચયા ફસ. બહુ સીધી સાદી વાત છે. આ છ ઇન્દ્રિયોને લીધે, આ છ ઇન્દ્રિયો છે તો તેમના પોતપોતાના વિષયો સાથે વારંવાર સ્પર્શ થયા જ કરે છે. એમનો સ્પર્શ થાય છે તો સંવેદના જાગે છે. સારી લાગે તો રાગ પેદા કરે છે અને ખરાબ લાગે છે તો દ્વેષ પેદા કરે છે. તો આ છ ઇન્દ્રિયો કેવી રીતે આવી ગઈ? તેનું શું કારણ? તો વાત સમજમાં આવી. નામ રૂપ પચ્યા સલાયતન. નામ અને રૂપની જીવનધારા શરૂ થઈ ગઈ. તે દિવસોમાં આ શરીરને રૂપ કહેતા. રૂપતી રૂપમ. પ્રતિક્ષણ નષ્ટ થઈ રહ્યું છે. આ પરમાણુઓનો પુંજ જે પ્રતિક્ષણ નષ્ટ થઈ રહ્યો છે એને રૂપ કહેતા. અને નામ એટલે કે આપણું આ ચિત્ત જે રૂપના સહારે સહારે ચાલે છે. નમન કરો તીતી નામ, એટલે તેને નામ કહ્યું. નામના ચાર ખંડ, નામસ્કંદ અને આ રૂપસ્કંદ, આ બંને સાથે મળીને જીવનધારા ચાલી. જીવનધારા ચાલી તો છ ઇન્દ્રિયો સાથે ચાલી. તો આ નામરૂપ કેવી રીતે સાથે થઈ ગયા? તો કહ્યું વિજ્ઞાન પચ્યા નામરૂપ. વાત સમજમાં આવી ગઈ. જ્યારે એક જીવન સમાપ્ત થયું, ચિત્તનો જે ભાગ જેને વિજ્ઞાન કહે છે તે અહીં સમાપ્ત થયું કે તરત જ બીજા શરીરની સાથે જઈને જોડાઈ ગયું. જે વિજ્ઞાન અહીં સમાપ્ત થયું તે ચ્યુતિ વિજ્ઞાન, અને બીજે જઈને જોડાયું તે પ્રતિસંધિ વિજ્ઞાન. અહીં સમાપ્ત થયું કે બીજે ક્યાંક જોડાઈ ગયું. તો આ કેવી રીતે થયું? એનું શું કારણ? તો વાત સમજાઈ ગઈ. સંખાર પચ્યા વિજ્ઞાન. પ્રતિક્ષણ આપણે કર્મ સંસ્કાર બનાવતા જઈએ છીએ. આપણા કર્મ સંસ્કારને કારણે આગળની ક્ષણનું વિજ્ઞાન ઉત્પન્ન થાય છે. પાછા કર્મ સંસ્કાર બનાવીએ છીએ, વળી આગળની ક્ષણનું વિજ્ઞાન ઉત્પન્ન થાય છે. એમ આપણી જીવનધારા ચાલે છે. મૃત્યુ સમયે આમાંનો કોઈ કર્મ સંસ્કાર માથું ઊંચકે છે જે ખૂબ બળવાન શિલાલેખ જેવો હોય છે. તેનો એક જોરદાર ધક્કો લાગે છે અને એક નવું જીવન જ શરૂ થઈ જાય છે. અત્યાર સુધી તો જે સંસ્કાર હતા તે આ જીવનનું વિજ્ઞાન બનાવતા જઈ રહ્યા હતા, અને મૃત્યુના સમયે જે સંસ્કાર જાગ્યો તેણે નવું જીવન આપી દીધું. તો સંખાર પચ્યા વિજ્ઞાન. તો હવે આ સંસ્કાર કેવી રીતે બને છે? આ વાત પણ સમજમાં આવી ગઈ. અવિદ્યા પચ્યા સંખારા. અરે અવિદ્યાને કારણે. અવિદ્યા શું છે? કોઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો નહીં એટલા માટે અવિદ્યા છે. કોઈ કોલેજમાં અભ્યાસ ન કર્યો, શાસ્ત્રનો અભ્યાસ ન કર્યો કે બુદ્ધિના સ્તર પર ધર્મને ન સમજ્યા તેને અવિદ્યા નથી કહી. અવિદ્યા વેદનાથી જ સંબંધિત છે. વેદના છે તો વિદ્યા છે, અનુભવ છે તો વિદ્યા છે, અનુભવ નથી તો અવિદ્યા જ અવિદ્યા છે. જે જ્ઞાન પોતાની વેદનાથી પ્રાપ્ત ન થયું તે અવિદ્યા છે, અવિદ્યા જ છે. પોતાના સ્વવેદનથી જે જે જ્ઞાન જાગે તે વિદ્યા. તો સ્વવેદનથી સમજવા લાગ્યો આ દુઃખ છે. જો આ સંવેદનાઓ જાગી રહી છે, જેને સુખદ કહું છું, તે પણ દુઃખ છે. કારણ કે અનુભૂતિથી જાણે છે કે દરેક સુખદ સંવેદનાઓ અનંતકાળ સુધી રહેતી નથી, વહેલી મોડી સમાપ્ત થઈ જ જાય છે, તો ખૂબ દુઃખ આપે છે. કારણ કે દરેક સુખદ સંવેદના જ્યારે બદલાય છે તો દુઃખમાં જ બદલાય છે. આવું પોતાના અનુભવથી જાણી લીધું. આ દુઃખ છે અને આ દુઃખનું કારણ છે. કારણ કે એના પ્રત્યે બહુ આસક્તિ છે, બહુ તૃષ્ણા છે, તેને લઈને આ દુઃખ છે. અને આમ જોતા 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 એ સ્વભાવને તોડી નાખીએ તો આ નિવારણ છે. અને એવી અવસ્થા સુધી પહોંચી જઈએ કે જ્યાં દુઃખ જાગે જ નહીં, તૃષ્ણા જાગે જ નહીં, તો આ તેનો બિલકુલ નિતાંત નિરોધ છે. હવે તે ફરી જાગશે જ નહીં. તો ચારે ચાર વાતોને પોતાની અનુભૂતિથી નહીં જાણીએ ત્યાં સુધી અવિદ્યા છે. હજાર બુદ્ધિના સ્તર પર કહેતો રહે કે ચારેય આર્ય સત્યોને સમજી ગયો, આ દુઃખ છે, આ દુઃખનું કારણ છે, આ તેનું નિવારણ છે, આ નિવારણનો ઉપાય છે, અરે શું સમજી ગયો તું? બુદ્ધિ વિલાસ કરે છે ને. કોઈ કહે આ આત્મા છે, આ પરમાત્મા છે, તેનું આમ થઈ જાય છે, તેનું તેમ થઈ જાય છે, અરે શું સમજી ગયો? બુદ્ધિથી સમજો ને. અનુભવ ક્યાં થયો તને? અનુભવ જ્યાં સુધી ન થયો ત્યાં સુધી વિદ્યા નહીં. અવિદ્યા જ અવિદ્યા, અવિદ્યા જ અવિદ્યા. આમ વાત આખી સમજમાં આવી ગઈ. આ રીતે દુઃખોના પહાડ ખડકી દે છે માત્ર એક અવિદ્યાને કારણે. અવિદ્યા છે કેમ કે હોશ નથી. કારણ કે અંતર્મુખી થઈને શરીર અને ચિત્તનો પરસ્પર જે સંઘર્ષ ચાલી રહ્યો છે તેના લીધે જે સંવેદના જાગી રહી છે તેને જોવાનું કામ ક્યારેય કર્યું નથી, તેનો અનુભવ ક્યારેય કર્યો જ નથી. તો હોશ નથી, કેવળ ઉપર ઉપરની વાતો કરે છે. તેને કારણે દુઃખ જ દુઃખ. એ વાત સમજમાં આવી ગઈ. મૂળ સુધી દુઃખનું કારણ સમજમાં આવી ગયું. તો શું ઉપાય છે? આ અવિદ્યા દૂર થઈ જાય, મૂળથી બિલકુલ અવિદ્યા ન રહે, આપણે પ્રતિક્ષણ વિદ્યાવાન રહીએ, વેદનાને જાણતા રહીએ, તો એ રસ્તો મળી ગયો. તેથી કહ્યું અવિદ્યાય ત્વેવ અશેષ વિરાગ નિરોધા. આ અવિદ્યા બિલકુલ સમાપ્ત થઈ જાય તો સંખાર નિરોધો, સંખાર નિરોધા વિજ્ઞાન નિરોધો, વિજ્ઞાન નિરોધા નામરૂપ નિરોધો, નામરૂપ નિરોધા સલાયતન નિરોધો, સલાયતન નિરોધા ફસ્સ નિરોધો, ફસ્સ નિરોધા વેદના નિરોધો, વેદના નિરોધા તણહા નિરોધો, તણહા નિરોધા ઉપાદાન નિરોધો, ઉપાદાન નિરોધા ભવ નિરોધો, ભવ નિરોધા જાતિ નિરોધો, જાતિ નિરોધા જરા મરણમ શોક પરિદેવ દુઃખ દો મનોસ્વપાયા નિરુજ્જંતિ એવમે તસ્સ કેવલસ્સ દુઃખ ખંદસ્સ નિરોધો હોતીતિ. દુઃખોનો ગમે તેટલો મોટો ભાર ખડકી દીધો હોય એ આખો સમાપ્ત થઈ જાય. જો એક અવિદ્યા સમાપ્ત થઈ જાય તો જુએ છે આ અવિદ્યાનો તાર આ આખી હારમાળામાં પરોવાયેલો છે. આ આખી શૃંખલામાં જ્યાં જુઓ ત્યાં અવિદ્યા, જ્યાં જુઓ ત્યાં અવિદ્યા, અવિદ્યા જ અવિદ્યા છે. આ સાંકળને તોડવી ક્યાંથી? જીવનધારા ચાલવા લાગી, નામ છે, રૂપ છે, અહીં તોડી નાખીએ? આત્મહત્યા કરી લઈએ? આત્મહત્યા કરવાથી આપણા દુઃખોમાંથી છુટકારો નથી થતો. આત્મહત્યા કરતી વખતે આપણા ચિત્તની સ્થિતિ કેવી? ખૂબ દુઃખથી ભરેલી. તો દુઃખથી ભરેલું એક ચિત્ત અહીં સમાપ્ત થાય તો નવા જન્મનું આગલું ચિત્ત દુઃખથી જ ભરેલું હશે. આત્મહત્યા કરવાથી દુઃખથી છુટકારો નથી થતો. તો હવે શું કરીએ? તો આ છ ઇન્દ્રિયો છે તેમને નષ્ટ કરી દઈએ. આંખ, કાન, નાક, જીભ નષ્ટ કરી દઈએ. ત્વચા, શરીરને નષ્ટ કરી દઈએ. મનને નષ્ટ કરી દઈએ. તો પણ આત્મહત્યા થશે? ના ભાઈ, ના ના. તો આ જે બહારના આલંબન છે તેને નષ્ટ કરી દઈએ? આખો સંસાર ભર્યો છે આલંબનોથી, ક્યાં નષ્ટ કરીશું? આપણી 6 ઇન્દ્રિયો પણ કાયમ રહેશે, બહારના 6 વિષયો પણ કાયમ રહેશે, તો આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ તેમનો સ્પર્શ થતો જ રહેશે, અને સ્પર્શ થશે તો વેદના પણ થશે જ. શું કરીએ? આ આખો પ્રપંચ આપણા હાથની વાત નથી કે આપણે તેમાંથી બહાર નીકળી શકીએ. પરંતુ હવે હોશ જાગ્યો કે જ્યાં વેદના થાય છે ત્યાં આપણા હાથની વાત છે. આપણે અંધારામાં રહીશું તો દરેક વેદનાની સાથે તૃષ્ણા જગાવીશું, પણ અહીં હોશ જાગી જાય તો આ શૃંખલાને તોડી શકાય. આ આખી શૃંખલા અહીં કાપવી જોઈએ. જ્યાં સુધી વેદના પચીએ તણહા, વેદના પચીએ તણહા ચાલી રહેલ છે ત્યાં સુધી દુઃખ જ દુઃખ છે, દુઃખ જ દુઃખ છે. અને જે દિવસે એ હોશ આવી જાય તો વેદના પચ્યા પન્યા, પ્રજ્ઞા થઈ ગઈ. હવે સંજ્ઞા પ્રજ્ઞા થઈ ગઈ. જે સંજ્ઞા કયા કરતી હતી કે આ તો સારું છે, આ તો ખરાબ છે, અને તેના કારણે રાગ જગાડતા હતા, દ્વેષ જગાડતા હતા, તે હવે અનિત્ય સંજ્ઞા થઈ ગઈ, પ્રજ્ઞા બની ગઈ. જે અનુભવ થયો, સુખદ થયો કે દુઃખદ, અનિત્ય છે. જો ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે, ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે. તો હવે પોતાનો સ્વભાવ તોડવા લાગ્યા. દરેક સંવેદનાને લઈને કાં તો રાગ જગાવતા હતા અથવા દ્વેષ જગાવતા હતા. હવે ગમે તેવી સંવેદના જાગે, રાગ પણ નહીં જાગવા દઈએ, દ્વેષ પણ નહીં જાગવા દઈએ. બસ રસ્તો મળી ગયો. આ જ કોઈ બુદ્ધની બોધી હોય છે, કોઈએ કૃપા કરી અને એના માથા પર હાથ મૂકી દીધો, આજથી તું બુદ્ધ થઈ ગયો, જા મુક્ત થઈ ગયો. એમ થતું નથી ને. પોતાની ભીતર સચ્ચાઈને જોતા જોતા આ વાત પકડમાં આવી જાય છે કે અરે, જ્યારે દુનિયાદારીમાં આધ્યાત્મને નામે હું જે કંઈ કરતો હતો તેમાં પણ આ તો સમજતો હતો. રૂપ દેખાય, સારું લાગે તો રાગ ન કરવો, ખરાબ લાગે તો દ્વેષ ન કરવો, કોઈ શબ્દ સાંભળ્યો સારો લાગ્યો રાગ ન કરવો, એમ આ 6 ઇન્દ્રિયો સાથે વિષયો જોડાય છે. અને તેનાથી સારું લાગે છે, ખરાબ લાગે ત્યારે રાગ ન કરવો, દ્વેષ ન કરવો. અરે, એવું તો કરતો આવ્યો, કરતો જ આવ્યો, છતાં પણ છુટકારો તો ન થયો ને. કેમ? કે વચ્ચેની કડી છૂટી ગઈ. આ 6 ઇન્દ્રિયો છે અને તેમના વિષયો છે. આ વિષયો પર જ મારો રાગ જાગે છે, દ્વેષ જાગે છે. તો આ વિષયોને પોતાનાથી દૂર રાખીશ તો રાગ નહીં જાગે, દ્વેષ નહીં જાગે. આમ કેવી રીતે રાગ ન જગાવવું, કેવી રીતે દ્વેષ ન જગાવવું? આ બુદ્ધિના સ્તર પર વાત ચાલી. અનુભૂતિવાળી વાત છૂટી ગઈ. બુદ્ધ હશે તો અનુભૂતિની વાત પકડશે કે ભાઈ, બહારના જે પણ વિષય છે તેણે જ્યારે મારી ઇન્દ્રિયોનો સ્પર્શ કર્યો અને સ્પર્શ થતાં જ સંવેદના શું થઈ? રાગ ત્યારે જાગ્યો, દ્વેષ ત્યારે જાગ્યો. અરે, આ વચ્ચેની કડી છૂટી ગઈ ને. આ કડી જ્યાં સુધી પકડમાં નહીં આવે ત્યાં સુધી છુટકારો કેવી રીતે થશે? હવે સમજમાં આવી ગયું. આ બિંદુ છે જ્યાંથી એક તરફ આપણા દુઃખનો રસ્તો જાય છે અને બીજી તરફ આપણા દુઃખની વિમુક્તિનો રસ્તો જાય છે. આ એવું જંકશન છે જ્યાંથી બે લાઈનો જાય છે. એક લાઈન દુઃખ સમુદયગામીની પ્રતિપદા, સંવેદના અનુભવી અને આ રસ્તે ચાલી નીકળ્યા તો દુઃખ વધારતા વધારતા દુઃખ સમુદય, દુઃખ સમુદય, દુઃખ વધારતા જ જઈ રહ્યા છીએ. આ એક રસ્તો છે. અને હોશ જાગી જાય તો આ જ બિંદુથી, આ જ સ્થાનથી, આ જ સંવેદનાના સ્થાનથી દુઃખ નિરોધગામીની પટીપદા, એવો રસ્તો પકડી લઈએ કે તેનાથી દુઃખનો નિરોધ થતો જઈ રહ્યો છે, નિરોધ થઈ રહ્યો છે. કારણ કે આપણે સંસ્કાર બનાવી રહ્યા નથી, આપણે પ્રતિક્રિયા કરી રહ્યા નથી, આપણે તૃષ્ણા જગાવી રહ્યા નથી. બંને અવસ્થાઓમાં વેદનાનો અનુભવ થાય જ છે. વેદનાનો અનુભવ ન થતો હોય અને કહીએ કે હું મુક્ત થઈ રહ્યો છું, મારો રાગ નીકળી રહ્યો છે, મારો દ્વેષ નીકળી રહ્યો છે, તો ધોખો જ ધોખો છે. આનાથી મોટો ધોખો દુનિયામાં હોતો નથી. અને બિચારા આધ્યાત્મના નામે સાધનાના નામે, ધ્યાનના નામે આખું જીવન ખોઈ નાખે છે. આવા ધોકામાં જ આખું જીવન ખોઈ નાખે છે. એક જીવન નહીં, કેટલાય જીવન ખોઈ નાખે છે. આ વાત પકડમાં આવી જાય કે મારો રાગ, મારો દ્વેષ જાગે છે તો વેદના પર જ જાગે છે. અને વેદનાને એટલા માટે જાણવી છે કે વેદનાને જાણું પણ તેને સારી માનીને રાગ પેદા થવા ન દઉં, તેને ખરાબ માનીને દ્વેષ પેદા ન થવા દઉં. બસ મુક્તિનો રસ્તો મળી ગયો. બહુ મોટા કલ્યાણની વાત થઈ. આ કરવા માટે આવ્યા છો, બુદ્ધિવિલાસ કરવા નથી આવ્યા. આ વાતો પ્રવચનોમાં સમજી જાત પણ બુદ્ધિથી સમજી જાત. હવે તો અનુભૂતિ કરી રહ્યા છીએ, અનુભવ થઈ રહ્યો છે તો વિદ્યા જાગી રહી છે. જો આ સંવેદના જાગી અને હોશ નથી તો જો રાગ જગાડવાનું શરૂ કરી દીધું ને, હોશ નથી મેં દ્વેષ જગાવવો શરૂ કરી દીધો ને, પણ હોશ જાગ્યો હું રાગ જગાવતો નથી, દ્વેષ જગાવતો નથી, અનિત્ય બોધ જ જગાવું છું. અનિત્ય છે, અનિત્ય છે. શરીર અને ચિત્તનો બધો પ્રપંચ અનિત્ય છે. જો ઉત્પાદ થાય છે, વ્યય થાય છે, ઉત્પાદ થાય છે, વ્યય થાય છે. વાત સમજમાં આવી ગઈ, અનુભૂતિઓથી સમજમાં આવી ગઈ, મુક્તિનો રસ્તો મળી ગયો. જ્યાં સુધી આ રસ્તો પકડમાં નહીં આવે ત્યાં સુધી અટવાયેલો જ રહેશે, ગૂંચવાયેલો જ રહેશે. પોતાને બુદ્ધ કહે કે જૈન કહે, આત્મવાદી કહે કે અનાત્મવાદી કહે, કોઈ ફરક પડવાનો નથી. જ્યાં સુધી આ હોશ નથી જાગ્યો કે રાગ ક્યાં જાગે છે ત્યાં એના પર રોક લગાવું, દ્વેષ ક્યાં જાગે છે તેના પર રોક લગાવું, ત્યાં સુધી રાગ જાગતો જ જશે, દ્વેષ જાગતો જ જશે, અંતર્મનની ગહેરાઈઓમાં જાગતો જશે. ઉપર ઉપરથી આપણે સંવર કરી લઈશું, નહીં જાગવા દઈએ, પણ ભીતર તો જાગતો જ જશે, મૂળિયામાં જાગતો જશે. છુટકારો નહીં થાય, છુટકારો થાય ત્યારે જ થાય જ્યારે અંતર્મનની આ સંવેદનાઓને જોતા જોતા સ્વભાવ બદલાય. કલાકો સુધી બેસીએ છીએ, માંડ માંડ થોડી ક્ષણો એવી હશે જેમાં ખરેખર સામાયિક થાય છે, ખરેખર કાયોત્સર્ગ થાય છે, સંવેદનાની ખબર પણ પડી અને આપણે કાયાનો ઉત્સર્ગ કરી રાખ્યો છે. આપણે સમતામાં છીએ, આપણે રાગ જાગવા દેતા નથી, દ્વેષ જાગવા દેતા નથી. આપણી ભીતર અનિત્ય બોધની પ્રજ્ઞા જ જાગે છે. થોડીક થોડીક ક્ષણો એવી મળે છે, બાકીનો સમય તો જૂની ટેવ મુજબ ગાંઠો બાંધતા જ રહીએ છીએ. પીડા આવે, હાય રે મરી ગયો રે. પીડા ખતમ થઈ જાય, બહુ ખુશ થયો, જો મારી પીડા ખતમ થઈ ગઈ, કેટલું સારું થઈ ગયું. તો એ જ રાગ, એ જ દ્વેષ ચાલે છે. પરંતુ જરા જરા જેટલી પણ આવી કોઈ ક્ષણ આવવા લાગી તો બહુ કલ્યાણની વાત થઈ ગઈ. આ કોઈ કોઈ ક્ષણ ધીરે ધીરે વધશે, કેટલીક સેકન્ડ થઈ જશે, કેટલીક મિનિટ થઈ જશે, એમ થતાં થતાં આગળ વધતા જઈશું. અનેક જન્મોનો સ્વભાવ છે ને, સમય લાગે છે, રસ્તો મળવો મુશ્કેલ, રીત મળવી મુશ્કેલ, અને મળી જાય તો તેના પર કામ કરવું મુશ્કેલ. રીત મળી ગઈ છે ને તેના પર કામ કરવાનું છે. ખૂબ આગળ વધતા જશો, આગળ વધતા જ જશો. સિદ્ધાર્થ ગૌતમ પણ આ રીતે જ કામ કરતા 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 મુક્ત અવસ્થા સુધી પહોંચ્યા, શુદ્ધ થયા, બુદ્ધ થયા. એ પહેલાં તો બુદ્ધ ન હતા, બુદ્ધ થવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. બુદ્ધ થયા તો પહેલી જ વાણી જે નીકળી બહુ કલ્યાણકારી વાણી, સાધકોને માટે બહુ જ પ્રેરણા આપનારી. એમ તો જે વ્યક્તિ બુદ્ધ થઈ જશે, અરહંત થઈ જશે, તેની બધી વાણી કલ્યાણકારી. પરંતુ આ પહેલી વાણી, શું પહેલી વાણી નીકળી? કહે છે, અનેક જાતિ સંસારમ સંધાવિષમ અનિભિષમ ગહકારક ગવે સંતો દુઃખા જાતિ પુનઃ પુનઃ ગહકારક દિઠ્ઠોસી પુનઃ ગેહન કહાસી સબ્બા તે ફાસુકા ભગ્ગા ગહકૂટમ વિસંકિતમ વિસંખારગતમ ચિત્તમ તનહાનમ ખયમજ્જગા. શું કહી ગયા? અનેક જાતિ સંસારમ, આ એ અવસ્થા હતી જ્યારે બધા વિકાર નીકળી ગયા, મુક્ત થઈ ગયા, અરહંત થઈ ગયા, શુદ્ધ થઈ ગયા, બુદ્ધ થઈ ગયા. તો એવે સમયે એક શક્તિ જાગે છે, તે પહેલાં પણ જાગે છે પરંતુ એ વખતે બહુ તીવ્ર થઈને જાગે છે. પોતાના પૂર્વ સમયની બધી સ્મૃતિઓ જાગી જાય છે. આવી વ્યક્તિ સર્વજ્ઞ થઈ જાય છે, ત્રિકાલ જ્ઞાની થઈ જાય છે. ભૂતકાળની બધી વાતો જાણી લે છે, વર્તમાનની જાણી લે છે, ભવિષ્યની જાણી લે છે. તો પૂબ્બે નિવાસાનુસતિ, પૂર્વજન્મમાં શું થયું તે જુએ છે. સામાન્ય વ્યક્તિને પણ આ જ્ઞાન જાગે છે. તો કોઈ કોઈક અન્ય પ્રકારની સાધના કરવાથી એક જન્મનું, દસ જન્મનું, સો જન્મનું, હજાર જન્મનું જાણી લે છે. પણ આ અવસ્થાએ પહોંચેલી વ્યક્તિને અનંત જન્મોનું જ્ઞાન જાગે છે, ગણી ન શકીએ તેટલા જન્મનું જાગે છે. અનેક જાતિ સંસારમ, આ સંસારમાં કેવા સંસરણ કરતો રહ્યો, અનેક જન્મોમાં વારંવાર જન્મ લેતો રહ્યો, જન્મ લેતો રહ્યો. સંધા વિષમ અનિબિષમ, સંધાવન કરતો રહ્યો, દોડ લગાવતો રહ્યો. જ્યારે જ્યારે કોઈ માણસ, કોઈ વ્યક્તિ, કોઈ પ્રાણી જન્મે છે, દોડ લગાવે છે. કઈ વાતની દોડ? મૃત્યુની તરફ ભાગતો જ જાય છે. તેને એક મિનિટની ફુરસદ નથી, એક ક્ષણ નથી થોપતો, દોડતો જ જાય છે. કંઈક પ્રાપ્ત નથી થતું, ભાગ્યો જ જાય છે. સંધા વિષમ, એટલા જન્મોમાં સંધાવન કર્યું, મૃત્યુ તરફ અવિરત ભાગતો ગયો, ભાગતો ગયો. ગહકારકમ ગવે સંતો, આ ઘર બનાવવાળો કોણ છે? અનેક જન્મોથી સાંભળતો આવ્યો, જેમ આજે પણ આપણે સાંભળીએ છીએ કે મર્યા પછી નવો જન્મ થાય છે. તો એવો કોઈ સંસાર બનાવવાવાળો છે કે જે મર્યા પછી એક ઘર તૈયાર રાખે છે, એક શરીર તૈયાર રાખે છે. આ શરીરથી છુટકારો મળ્યો કે નવું શરીર મળી ગયું, એનાથી છુટકારો મળ્યો, વળી નવું શરીર મળી ગયું. આવું ઘર બનાવવાવાળો, આપણું શરીર બનાવવાવાળો કોણ છે? એ ઘર બનાવવાવાળીની ખોજમાં શું થયું? અનેક જન્મો તેનો પ્રયત્ન કરતો રહ્યો, તેને શોધતો રહ્યો. દુઃખા જાતિ પુનમ પુનમ, વારંવાર દુઃખમાં, વારંવાર દુઃખમાં પડતો રહ્યો. આ લોકમાં જન્મ્યા કે તે લોકમાં જન્મ્યા, કે બ્રહ્મલોકમાં જન્મ્યા કે રૂપલોકમાં કે અરૂપલોકમાં જન્મ્યા, જન્મ્યો પાછો દુઃખ જ આવ્યું, વારંવાર દુઃખમાં પડતો રહ્યો. હવે કહે છે, ગહકારક દિઠ્ઠોસી, અરે ઘર બનાવવાવાળા, તને હવે મેં જોઈ લીધો, હવે તું દેખાઈ ગયો. ગહકારક દિઠ્ઠોસી પુનઃ ગે ન કહસી, હવે તું ફરી મારું ઘર બનાવી શકીશ નહીં, ક્યારેય બનાવી શકીશ નહીં. ઘર બનાવવાવાળું કોણ છે? કોને જોઈ લીધો અને તે કેવી રીતે બનાવી શકશે નહીં? જ્યાં સુધી સાંભળેલી વાત પર કામ કરતો રહ્યો, કોઈ ઘર બનાવવાવાળું છે, કોઈ ઘર બનાવવાવાળું છે, તો કલ્પના જ કરતો હતો. કોણ ઘર બનાવવાવાળું છે? એ બે હાથવાળો હશે, ચાર હાથવાળો હશે, કે હાથ વગરનો હશે, સાકાર હશે કે નિરાકાર હશે? એવું કોઈ છે જે ઘર બનાવે છે? હવે તો ભીતર જોતા જોતા વાત સમજાઈ ગઈ, અરે કોણ ઘર બનાવવાવાળું છે? મારી પોતાની અવિદ્યા જ ઘર બનાવવાવાળી છે, મારા પોતાના વિકાર જ ઘર બનાવવાવાળા છે. જ્યારે જ્યારે રાગ દ્વેષ પેદા કરું છું, પોતાને માટે એક નવું ઘર તૈયાર કરું છું. એ ધર્મને જોઈ લીધો, એ કુદરતના કાનૂનને જોઈ લીધો, એ સત્યને જોઈ લીધું, અને સમજમાં આવી ગયું, સત્ય જ તો ઈશ્વર છે, પરમ સત્ય તો જ પરમેશ્વર છે. ધર્મનું દર્શન થઈ ગયું, કુદરતનો એ કાનૂન, એ ઋત, એ ધર્મ જે અણુ અણુમાં વ્યાપેલ છે, ઘટઘટવાસી છે, સંસારના સજીવ નિર્જીવ બધા પર જેની હકુમત ચાલે છે, બધા જેને ધારણ કરે છે, જે બધાને ધારણ કરે, એવો ધર્મ, એવો નિયમ, એવું સત્ય, તેનું દર્શન થઈ ગયું. હવે ગહકારક દિઠ્ઠોસી, કારણ કે દર્શન થઈ ગયા, અનુભૂતિ થઈ ગઈ, બુદ્ધિવિલાસ કર્યો નથી. પુનઃ ગેહ ન કહસી, આ જે ભવનો પ્રપંચ છે, મારો પૂર્વજન્મ આપી શકતો નથી. કેમ આપી શકતો નથી? કારણ કે મેં ઘર બનાવવાનો જેટલો પણ સામાન હતો, ઘર બનાવવા માટે સિમેન્ટ લોખંડ જોઈએ, એ બધા તોડી ફોડી ફેંકી દીધા, કંઈ છોડ્યું નહીં, રાખ્યું જ નહીં. અરે શું લોઢું, શું લાકડું, શું સામાન, કેવું ઘર? તો કહે છે, વિસંખારગતમ ચિત્તમ, પોતાના ચિત્તને સંસ્કારોથી મુક્ત કરી દીધું. એક પણ ભવ સંસ્કાર ચિત્તમાં ન રહ્યો, બધા કાઢી નાખ્યા. વિસંખાર ગતમ ચિત્તમ તનહા ન ખયમ અજગા. તૃષ્ણાને મૂળથી ઉખાડીને ફેંકી દીધી. જૂના ભવ સંસ્કાર જે લઈને ચાલી રહ્યો હતો એક એક કરીને સાધના દ્વારા બધા કાઢી નાખ્યા. અને જો ફરી તૃષ્ણા જગાવીશ તો એ તૃષ્ણાથી ફરી હવે ભવ સંસ્કાર બનશે. નવી તૃષ્ણા બનાવવાનો પૂરો સ્વભાવ જ નષ્ટ કરી દીધો તો નવો સંસ્કાર બનશે જ નહીં. જૂના રહ્યા નથી. ખીણમ પુરાણમ નવનથી સંભવમ. જૂના બધા ક્ષીણ કરી નાખ્યા, નષ્ટ કરી દીધા, અને બને નહીં તો મુક્ત અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ. આવી મુક્ત અવસ્થા દરેકને પ્રાપ્ત થઈ શકે છે. બહુ મહેનત કરવી પડે છે, ખૂબ પરિશ્રમ કરવો પડે છે. ફક્ત બુદ્ધિ કિલોલ દ્વારા કોઈ સમજે કે મુક્ત થઈ જઈશ અથવા અંધશ્રદ્ધા દ્વારા મુક્ત થઈ જઈશ તો ભાઈ એવું બનવાનું નથી. એ કડીઓ સુધી પહોંચવું પડશે જ્યાં બંધન બાંધ્યા છે. વેદનાની કડીઓ છે જ્યાં બંધન બંધાય છે, અને ત્યાં બંધન બાંધવાનો સ્વભાવ તોડવો પડશે. તે કામ કોઈ કરે નહીં અને સમજે કે મુક્ત થઈ જઈશ તો ભાઈ ધોખો જ ધોખો છે ને. ઘણા જન્મ ખોયા આ ધોખામાં. ન જાણે આપણે પણ કેટલા જન્મ ખોયા છે કે કોઈ તારી દેશે, કોઈ કંઈક કરી દેશે. કોઈ તારી શક્યો નહીં ને, આમાંથી નીકળી શક્યા નહીં ને. ચાલી રહી છે ને રાગની દ્વેષની શૃંખલા, એ જ રીતે ચાલી રહી છે ને. કેમ ચાલી રહી છે? કારણ કે આપણે પોતાની વિદ્યા જગાડી નહીં, ક્યારેય સચ્ચાઈને સ્વવેદનથી જોઈ નહીં. મોટા ભાગ્યથી વિદ્યા પ્રાપ્ત થઈ છે ભાઈ. મનુષ્યનું જીવન મળવું મોટા ભાગ્યની વાત હોય છે. મનુષ્યનું જીવન મળી જાય અને શુદ્ધ ધર્મ સાંભળવા મળે એ પણ મોટા ભાગ્યની વાત હોય છે ભાઈ. બિચારાએ કદી સાંભળ્યું જ નહીં હોય કે શુદ્ધ ધર્મ શું હોય છે. આ અમારી પરંપરાની વાત, આ અમારો કર્મકાંડ, બસ આ જ ધર્મ છે. આ સાંભળીને રહી જશે આખી જિંદગી. શું ધર્મ છે? કુદરતનો કાનૂન શું છે? શું નિયમ છે? શું વિધાન છે? સાંભળી જ ન શકે. અને સાંભળી પણ લીધું તો શ્રદ્ધા જાગશે નહીં. આ તો અમારી પરંપરાની વિરુદ્ધ છે, આ તો અમારી માન્યતાની વિરુદ્ધ છે. અને શ્રદ્ધા જાગી પણ ગઈ તો કામ કરશે નહીં. આ ચારેય વાત થશે ત્યારે મુક્તિ આવશે. માનુસુત્તમ સુઈ શ્રદ્ધા સંયમમમ વીર્યમ. મનુષ્યનું જીવન મળે, શ્રુત જ્ઞાન હોય, સાંભળે અને શ્રદ્ધા જાગે અને કામ કરવા લાગી જાય. સંવરની સાથે, વીર્યની સાથે, પ્રયત્નની સાથે લાગી જાય કામમાં તો મુક્તિ પ્રાપ્ત કરી જ લેશે. તો ભાઈ મનુષ્યનું જીવન તો મળી જ ગયું, બહુ પુણ્યથી મળી ગયું. સાંભળી લીધી ધર્મની વાત, તેના પર શ્રદ્ધા પણ જાગી ગઈ. હવે તો કામ જ કરવું બાકી છે ને. આ જે 5 દિવસ બાકી છે એટલું તો શીખી લઈએ કે કામ કેવી રીતે કરવાનું છે. કામ તો જીવનભરનું છે ભાઈ. કોણ જાણે કેટલાય જીવન બીજા પણ લાગી જાય, પરંતુ એટલું તો શીખીને જાઓ કે મુક્તિનું કામ કેવી રીતે કરવાનું હોય છે. ગાંઠ બાંધવાની ટેવ કેવી રીતે પલટવાની હોય છે. બાકી બચેલા 5 દિવસોનો ખૂબ લાભ ઉઠાવો. ખૂબ મહેનત કરો, પરિશ્રમ કરો, પરાક્રમ કરો. કોઈના પર ઉપકાર નથી કરી રહ્યા. પોતાના ભલા માટે, પોતાના મંગલ માટે, પોતાના કલ્યાણ માટે, પોતાની સ્વસ્તી મુક્તિ માટે. શુદ્ધ ધર્મની શિબિરમાં જે જે આવ્યા છો, વિદ્યા જાગે, દરેકમાં વિદ્યા જાગે, પ્રજ્ઞા જાગે, અનિત્ય બોધ જાગે. અંતર્મનથી પોતાના સ્વભાવને પલટતા પલટતા, બદલતા બદલતા મુક્ત અવસ્થા પ્રાપ્ત કરી લો. સૌનું મંગલ થાઓ, સૌનું કલ્યાણ થાઓ, સૌની સ્વસ્તિ મુક્તિ થાઓ, સૌની સ્વસ્તિ મુક્તિ થાઓ. भलू थाओ, भलू थाओ, भलू थाओ। चाहो तो 5 मिनिट विश्राम करी लईए, पछी काम शुरू करीशु। 5 मिनिट विश्राम करी लो।